हाँ जी नरेश भाई।
हेलो।
हाँ जी हाँ संभाय से
आप चालू करिए बराबर।
ओके ओके हाँ
आज आप बाल बुद्ध भाग बेमा चौथो पाठ शुरू करिए छे। लास्ट टाइम आप कसाई नो पाठ जोई चुक्या छे
बराबर।
એમાં હવે આજે આપણે સદાચાર અને પાંચમો ગતિ એ બે પાઠ ચલાવવાનું આપણે કોશિશ કરીએ છીએ
બરાબર।
એમાં સૌથી પહેલા સદાચાર કોને કહેવામાં આવે એમાં બે શબ્દ આવે છે, સદ એટલે કે સત પ્લસ આચાર ઇઝ ઇક્વલ ટુ સદાચાર। સત એટલે શું? વાસ્તવિક, સમીચીન, હિતકર, અને આચાર એટલે એ સંબંધીની પ્રવૃત્તિ, આચરણ। એટલે એનો અર્થ શું થઈ ગયો કે જે હિતકર પ્રવૃત્તિઓ હોય તેને સદાચાર કહેવામાં આવે છે। હવે કહે છે કે આવી હિતકર પ્રવૃત્તિઓ કેટલા પ્રકારની હોય, તો કે હિતકર પ્રવૃત્તિ અંતરંગ અને બહિરંગ એ પ્રકારે બે પ્રકારની જોવામાં આવે છે। જીવની અંદર ક્રોધાદિક પરિણામ ઉત્પન્ન થાય છે, તેનાથી જીવનું ઘણું નુકસાન થાય છે। કસાયનો પાઠ જોયા છે આપણે કે કસાયોથી આ આત્માનું, આ જીવનું ઘણું નુકસાન થાય છે। તો કે છે કે એ આપણી હિતકર પ્રવૃત્તિ નથી। તો કે છે કે એ ક્રોધાદિક કસાયો, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોની ઈચ્છા, તો કે છે કે એ બધા જે ભાવ ઉત્પન્ન થાય છે એ કે તેનો ત્યાગ કરવો એ તો આંતરિક સદાચાર છે। સદાચાર એટલે હિતકર પ્રવૃત્તિ, તો કે છે કે આવી કસાઈ ભાવોનો ત્યાગ કરવો તે તો હિતકર પ્રવૃત્તિ છે, તેને આંતરિક સદાચાર કહેવામાં આવે છે। અને બીજું સદાચાર કોને કહેવામાં આવે છે કે એક બહિરંગ સદાચાર કેવી રીતે છે કે જેમાં રાત્રિ ભોજનનો ત્યાગ, પછી અંછલા જલનો ત્યાગ એટલે કે ગાળિયા વગરનું પાણી જેને કહેવાય, તો કે છે કે એનો ત્યાગ, અને મસ, માંસ અને મધુ એવા અભક્ષ પદાર્થોનો ત્યાગ કરવો તેને બહિરંગ સદાચાર કહેવામાં આવે છે। સમજજો જરા, એક તો અંતરંગ સદાચાર અને એક બહિરંગ સદાચાર। અંતરંગ સદાચારમાં શું લીધું? આત્માની પર્યાયમાં ઉત્પન્ન થવા વાળા મોહરાગ દ્વેષના પરિણામ તેનો ત્યાગ કરવો એને આંતરિક સદાચાર કહેવામાં આવે છે। અને બહારમાં આવી રાત્રિ ભોજન સંબંધીની ક્રિયા કે ગાળેલા પાણી જેને કહેવાય કે જે ગાળ્યા વગર પાણી વાપરે છે એવી ક્રિયાઓ અથવા તો અભક્ષ ભક્ષણોનું ભોજન કરે છે, તો કે છે કે આવી બધી ક્રિયાઓનો ત્યાગ કરવો તેને બહિરંગ સદાચાર કહેવામાં આવે છે। આપણને પ્રશ્ન થાય કે આ બહિરંગ સદાચારથી આત્માને શું લેવા દેવા છે? આપણને એવો પ્રશ્ન થાય તો વાત એમ છે કે આવો બહિરંગની અંદર આવો જો સદાચાર જોવામાં નથી આવતો તો એવી જાતના આપણામાં પરિણામ ઉત્પન્ન થાય છે, અને એ પરિણામોથી જ જેને કહેવાય કે કલુષતા ઉત્પન્ન થાય છે। રાત્રિ ભોજન, ગાળ્યા વગરનું પાણી, આ બધું આપણને ચૂંથ લાગે, પરંતુ હકીકતમાં તો એવા આપણા પ્રમાદના પરિણામ છે કે એ પ્રમાદને વશ થઈને આપણે પાપ કરી બેસીએ છીએ। આપણા પરિણામોમાં એક પ્રકારની ક્રૂરતા આવે છે, આપણા પરિણામોમાં જે સોફ્ટનેસ આવી જોઈએ, ધર્મ માર્ગ પ્રત્યે વાળવાની ભાવના થવી જોઈએ, તો કે છે કે આવા બધા પરિણામોમાં, આવી કલુષતાઓમાં આપણને એવા પરિણામો સુરક્ષિત રહેતા નથી। ધર્મ સંબંધીનું મનની અંદર એક વાતાવરણ જોઈએ, હજી ધર્મ પ્રાપ્ત કરવાની વાત તો હજી આગી છે, પરંતુ એક માઇન્ડની અંદર આવું વાતાવરણ હોય તો આપણે અન્ય કસાયોથી હટીને આપણે આત્મા તરફ વળી શકીએ। પરંતુ જો આપણું બહિરંગ સદાચાર પણ ઠીક ન હોય તો આપણા મનની અંદર એક પ્રકારની ઉપયોગમાં કલુષતા રહ્યા કરે છે, એ વક્ર પરિણામ રહ્યા કરે છે, અને એવા કલુષતા અને વક્ર પરિણામના નિમિત્તે જે ઉપયોગ સ્વભાવ સન્મુખ થવો જોઈએ, તો કે છે કે એવો સ્વભાવ સન્મુખ થતો નથી। આ જીવને જે માત્રામાં મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવું જોઈએ, તો કે છે કે એટલી હદે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરી શકતો નથી। એનું મૂળ કારણ એ છે કે આ બધી બહારના અસદાચાર માં એટલે એ ઘોર અપાર હિંસા થાય છે અને એનું આને વિવેક રહેતો નથી. અને જ્યારે આવી અપાર હિંસાનો પણ ત્યાગ કરીને પોતાનું બહિરંગથી પણ જો સદાચાર જીવન જોવે છે તો બહિરંગથી પણ સદાચાર જીવન અને અંતરંગ સદાચાર જીવનની અંદર આ અધ્યાત્મ ટકી શકે છે. અધ્યાત્મ સદાચારના પાત્રમાં જ ટકશે. જો સદાચારનું પાત્ર ન હોય તો કે છે કે આ અધ્યાત્મનો રસ ત્યાં ટકી શકતો નથી. કદાચ વાતોમાં તો આવી જાય, ક્ષયોત્સંગ જ્ઞાનમાં બી આવી જાય અને ધારણામાં પણ આવી જાય, એમ હોવા છતાં પણ એક આત્માની વિશિષ્ટ પ્રકારની જે રુચિ થવી જોઈએ તો કે છે કે તીવ્ર કસાયના પરિણામોમાં આત્માની વિશિષ્ટ પ્રકારની રુચિ થતી નથી. માટે આપણે અંતરંગથી પણ સદાચારનું પાલન કરવું જોઈએ અને બહિરંગથી પણ સદાચારનું પાલન યથા યોગ્ય જેટલું બને એટલું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દેખીને આપણે એ પ્રમાણેનું પાલન કરવું અવશ્ય જોઈએ. કદાચિત આપણાથી બની શકે કે એવી પરિસ્થિતિ ઘટના ન હોય તો કમસે કમ સંકલ્પ તો અવશ્ય કરવો જોઈએ કે ખરેખર કરવા જેવું તો આ છે, પરંતુ ખરેખર અસદાચારમાં રહેવા જેવું નથી. જેટલું પણ બને, જેટલો સમય બને, જેને કહેવાય કે એ પોતાને આ તરફ વાળવા માટે પૂરેપૂરી અવશ્ય તૈયારી કરવી જોઈએ. આ પ્રમાણે સમજો કે સદાચારની અંદર અંતરંગનો વિવેક અને બહિરંગનો વિવેક બંને પ્રકારના વિવેકોનો ખ્યાલ રાખવો જોઈએ. એની અંદર બીજા પાઠની અંદર પોઈન્ટ છે બધા, એને કહેવાય કે ક્રોધ કરવો ખરાબ કેમ છે, પ્રશ્ન પૂછ્યા છે એમાં. તો ક્રોધ એટલા માટે કરવો ખરાબ છે કે સૌથી પહેલા તો પોતાની શાંતિ નષ્ટ થાય છે, એ તો પોતાનું નુકસાન. અને બહારની રીતે શું નુકસાન છે કે ક્રોધ કરવા વાળાને હંમેશા અપયશ મળે છે, જગતની અંદર બદનામી મળે છે. પોતે તો દુખી થાય છે પરંતુ જગતના જીવોને પણ પોતાના ક્રોધથી દુખી કરે છે. વર્તમાનમાં તો દુખી થાય છે પરંતુ એવી કસાયોથી આગામી કાળમાં પણ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં આવા આવા સંસ્કાર રેડ્યા છે કે આગળ પણ એ પ્રમાણે એ દુખી થાય છે. અને પોતાનું જેને કહેવાય કે માનસિક સંતુલન તો ખોઈ બેસે છે અને આવી કસાયોથી પોતાના શરીર અને સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. માટે જેને કહેવાય કે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહેવું હોય તો અને અનેક પ્રકારની ક્લેશથી દૂર રહેવું હોય તો જીવોએ આવા ક્રોધાદી કસાયો પર અવશ્ય વિજય મેળવવો જોઈએ. બીજું આવ્યું છે, રાત્રિ ભોજનમાં કયા કયા દોષ લાગે છે કે જેનાથી આપણે જેને કહેવાય કે એનો ત્યાગ કરવો જોઈએ. કે વાત એમ છે કે રાત્રિ ભોજનની અંદર ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. રાત્રિ ભોજનની અંદર જેને કહેવાય કે એવી જ જાતના જેને કહેવાય કે અંધારામાં અનેક પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે, જે સૂક્ષ્મ હોય છે, જે આપણી આંખે દેખાતા નથી. તો કે છે કે આવી રીતે જેને કહેવાય કે રાત્રિ ભોજનની અંદર ઘણો હિંસાનો દોષ લાગવાથી અવશ્ય એનો ત્યાગ કરવો જોઈએ. વાત એમ છે કે મૂળ દોષ લાગે છે ગ્રધતાનો, અને જે રાત્રિ ભોજન છે તે વિશેષ ગ્રધતા વગર થઈ શકતું નથી. માટે જે જે જીવ રાત્રિ ભોજન કરે છે તો મૂળમાં તો એને એવી ગ્રધતા પડી હોય છે, તો ગ્રધતાને કારણે એ એના પ્રમાદનું સેવન કરે છે અને એ પ્રમાણે એનો ત્યાગ કરતો નથી. ભલે પેલા નિયમના રૂપમાં નહીં તો સંકલ્પના રૂપમાં જેટલા ટાઈમ બને એટલો, જેટલું બને એટલું વહેલું, તો એ પ્રમાણે સંકલ્પના રૂપમાં પણ તમારે અવશ્ય એનું પાલન આપણે કરવું જોઈએ. આપણે જૈન નામ ધરાવીએ છીએ, જૈન કુળમાં જન્મ લીધો છે, તો આપણને આવો ઉપદેશ જૈનીઓને મળશે. નોન જૈન જે હોય અથવા તો બીજા ઇતર કોમની અંદર આ પ્રમાણેના રાત્રિ ભોજન ત્યાગના ઉપદેશ પણ મળતા નથી. આપણને જો આવો યોગ બન્યો છે, અવશ્ય એના પર વિચાર કરીને આપણે જેટલું બને એટલું જેને કહેવાય કે એ તરફ આપણે ધ્યાન દોરવું જોઈએ. અને પાણી ગાળીને કેમ પીવું જોઈએ. વાત એમ છે કે આજના સાયન્સે પણ નક્કી કર્યું કે પાણીના એક બુંદમાં 36,450 ત્રણ જીવ જોવામાં આવે છે. સમજો જરા, પાણી પોતે જીવ છે, તે સ્થાવર જીવ છે, અને એ સ્થાવર જીવો જે છે તે કહે છે કે એની અંદર આવા ત્રણ જીવ જોવામાં આવે છે. આપણને જે પાણી દેખાય છે તો અસંખ્યાત શરીરોનો સ્કંદ છે, અને એ જેને કહેવાય જલકાયિક અસંખ્યાત શરીરોના સ્કંદની અંદર આવા ત્રણ જીવો બે ઇન્દ્રિય ઇત્યાદિ તો કહે છે કે એવા એની અંદર પેદા થાય છે. હવે વાત એમ છે કે સાયન્સ ખાલી 36,450 કે છે, અહીંયા આગળ આચાર્ય ભગવાન કહે છે કે એવા તો અસંખ્યાત ત્રસ જીવો જેને કહેવાય કે ગાળ્યા વગર પાણીની અંદર ઉત્પન્ન થઈ જાય છે, અને જેને કહેવાય કે એવા ગાળ્યા વગરનું પાણી કામમાં લેવાથી ઘણા પાપનો બંધ થાય છે અને ઘણા જીવોનો ઘાત થાય છે. આપણે એટલું વિવેક રાખીને પણ બને તેટલું જ્યાં પણ જેમ મેળ પડે એટલું અવશ્ય પાણી ગાળીને પીવું જોઈએ. આના હિસાબે આપણે પોતાના આત્માને પણ બચાવીએ છીએ અને બીજા જીવોની હિંસાથી પણ જેને કહેવાય કે બચાવીએ છીએ. જુઓ, આપણને દાન દેવાનો પણ ખૂબ શોખ છે. લોકો પૈસાના દાનને જ દાન સમજે છે, પણ વાત એમ છે કે ચાર પ્રકારના દાનની ચર્ચા જે જિનાગમમાં આવી છે, આહાર દાન, અભય દાન, ઔષધ દાન, જ્ઞાન દાન, એની અંદર આ પ્રમાણેનું જો આપણું સદાચાર જીવન હોય તો આપણે દરેક સમયે અથવા તો દરેક ટાઈમે આપણે અભય દાન કરી રહીએ છીએ. પાણીની અંદર અનેક પ્રકારના અસંખ્યાત જીવો ગાળ્યા વગર વાપરવામાં આવે તો જેને કહેવાય કે હણાઈ જાય છે, પરંતુ એ જ પાણીને જો આપણે ગાળીને પીએ તો અસંખ્યાત ત્રણ જીવોની હિંસાથી આપણે બચી જઈએ છીએ. એટલા જીવોને આપણે અભય દાન આપી દીધું જેને કહેવાય છે. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? હેલો, હા, એવી રીતે દરેક ચીજમાં સમજજો. પ્રમાદના કારણે લેટ જમીએ છીએ, બીજું કોઈ કારણ નથી હોતું. ઘરે બેસેલા છીએ, ચલો બહાર ગયા તો બાજુ પર મૂકો વાત, પરંતુ ઘરે બી બેસેલા છે તો કામ વગર આપણે લેટ જમીએ છીએ, કોઈ જ પ્રયોજન નથી, છતાં પણ આપણે લેટ જમીએ છીએ. આપણા સમજો ચીલા સળગતા હોય રાત્રિમાં તો કેટલાય ત્રસ જીવો આવીને પડે છે. તમારું ત્યાંનું વાતાવરણ કેવું હોય છે મને ખ્યાલ નથી, પણ અહીંયા ઇન્ડિયામાં તો એવી ટાઈપનું વાતાવરણ હોય છે કે કેટલાય એવા ત્રસ જીવો ઉત્પન્ન થઈ જાય છે, અને આપણી આંખે દેખીએ એવા જીવો ઉત્પન્ન થઈ જાય છે, અને એ બધા અગ્નિની અંદર હોમાઈ જાય છે. હવે સમજો કે આપણે આપણો સમય વહેલો કરી નાખીએ અને એ પ્રમાણે અનુકૂળ પ્રમાણે આપણે ચાલીએ તો કેટલાય ત્રણ જીવોની હિંસાથી આપણે બચી જઈએ છીએ, એ બધા જીવોને આપણે અભય દાન આપી દઈએ છીએ. એક નિયમ પણ જો જિનાગમની અંદર યથાર્થ પાડવામાં આવે છે તો જિનાગમ કહે છે કે એની દુર્ગતિ થતી નથી, એની સુગતિ જ થાય છે, પરંતુ એ નિયમનું અવશ્ય પાલન આપણે કરવું જોઈએ. ભલે પહેલા સંકલ્પ કરીએ અને પછી નિયમ કરીએ, ભલે આપણે ટાઈટ ટુ ટાઈટ ન ચાલી શકીએ, પણ બને એટલા દોષોથી આપણે આપણા જીવનની અંદર અવશ્ય બચવું જોઈએ. જેમાં પાણીમાં જીવ છે, પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય, આ બધાની અંદર પણ જીવ છે. સર્વજ્ઞ ભગવાન સિવાય આ વાત કોણ કહી શકે? પાણીમાં પણ જીવ છે, પાણીની અંદર ત્રણ જીવ રહે છે એની વાત નથી ચાલતી. પાણી પોતે એક જીવ છે, અગ્નિ કાય પોતે એક જીવ છે, વાયુ કાય પોતે એક જીવ છે. તો કે છે કે આ બધાને જીવ જોનાર સર્વજ્ઞ ભગવાન છે. સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનમાં આવ્યું અને વાણી દ્વારા બતાવ્યું કે આ બધા પણ જીવ છે. જગદીશચંદ્ર બોઝે ખોજ કરી એ તો હમણાં ના થયા, હવે એમને ખોજ નથી કરી એની પહેલા શું જીવ નતા? એ પાણીમાં પાણી પોતે જીવ નતો, વનસ્પતિ પોતે જીવ નતો. તો કે એ બધા તો આપણા સર્વજ્ઞ ભગવાન તો અનાદિથી કહેતા આવ્યા છે કે આ બધા પણ જીવો છે. અને અહીંયા આગળ વિશેષ કરુણા કરીને આચાર્ય ભગવાન એમ કહે છે કે આપણે એ જીવોનું પણ જેને કહેવાય કે હિંસાથી બને એટલું પોતપોતાની ભૂમિકા અનુસાર અવશ્ય બચવું જોઈએ. અંદરમાં ખેદ વર્તે આપણને, કારણ કે જીવ આપણી બુદ્ધિ જે છે જેને કહેવાય કે એકદમ કઠોર હોય, નઠોર હોય, તો કહે છે કે એની અંદર જેને કહેવાય કે આવા અપૂર્વ કામ જેને કહેવાય કે આ થતા નથી. ખ્યાલ આવે છે કે નહીં કહેવાનો મતલબ? એવી રીતે જેને કહેવાય કે આપણે સર્વાંગ રીતે આપણું બહારનું જીવન પણ કેવું હોવું જોઈએ અને અંતરંગ જીવન પણ કેવું હોવું જોઈએ એ બંનેનો આપણે અવશ્ય ખ્યાલ રાખવો જોઈએ. આની અંદર કોઈને પ્રશ્ન છે તો નહીતર પછી હું આગળ વધુ, પાંચમો પાઠ લેવો છે.
નિલેશભાઈ, આપણે ગાળેલું પાણી અને ઉકાળેલા પાણીનો કઈ એમાં ફેર પડે? ઉકાળેલું પાણી પીવાથી કે એનો કઈ વ્યવસ્થા કેવી હોય એની?
હા, બરોબર છે, સારો પ્રશ્ન છે. વાત એમ છે કે એકવાર પાણી આપણે ગાળી નાખીએ તો એની અંદર જેને કહેવાય કે 48 મિનિટ સુધી એમાં બીજા આવા 3 જીવો જીવરાશિ ઉત્પન્ન થતી નથી. એકવાર ગાળેલું પાણી, ગાળી એટલે પાણી જે હોય ગાળી લીધા પછી એ 48 મિનિટ સુધી એમાં જીવરાશિ થતી નથી. વાત નંબર એક. હવે વાત નંબર બે, એની અંદર કોઈ પણ પ્રકારના મસાલા નાખી દેવામાં આવે કે જેનાથી એનો સ્વાદ અને કલર બદલાઈ જાય તો કે છે કે એ પાણીની મર્યાદા 6 કલાક સુધી રહી જાય એમ. એટલે કે 6 કલાક સુધી પણ પાછું એ પાણી જેને કહેવાય કે ફ્રેશ રહે એમાં જીવરાશિ ઉત્પન્ન થતી નથી. દાખલા તરીકે આપણે લવિંગનો ઉપયોગ કરી શકીએ કે પાણી ગાળી નાખીએ અને ગાળી નાખ્યા પછી સમજો કે લવિંગ અંદરમાં નાખી દેવામાં આવે તો જેને કહેવાય કે આવી રીતે 6 કલાકની મર્યાદા રહે છે, 6 કલાક સુધી એ પાણી બગડતું નથી. તમે લવિંગ પણ નાખી શકો, જીરું નાખી શકો, તમે બીજો પણ કોઈ મસાલો નાખી શકો જેનાથી એનો સ્વાદ, એનો ટેસ્ટ, મતલબ એનો ટેસ્ટ અને એનો કલર બદલાઈ જાય. એટલે બદલી જવાથી જેને કહેવાય કે 6 કલાક સુધી આરામથી રહે છે. હવે આ રહી વાત ગાળેલા પાણીની. હવે એ જ ગાળેલું પાણી જેને કહેવાય કે પાણીને ગાળ્યા પછી જો ગરમ કરી નાખવામાં આવે તો એની મર્યાદા 24 કલાકની થઈ જાય છે. વ્યવસ્થિત જો ઉકાળી લેવામાં આવે પાણીને તો 24 કલાક સુધી એની અંદર કોઈ પણ પ્રકારની જીવરાશિ ઉત્પન્ન થતી નથી અને જેને કહેવાય કે એ પાણી આપણે આસાનીથી ગાળ્યા વગર હવે પછી એ 24 કલાક સુધી આપણે આરામથી કામ કરી શકીએ છીએ. એવી રીતે જેને કહેવાય કે ગાળેલું પાણી અને એના પછી મસાલા નાખવા યા તો એ જ ગાળેલા પાણીને આપણે ગરમ કરી નાખવું, તો આવી રીતે અલગ અલગ પદ્ધતિથી જેને જેવી રીતે ભાવે અથવા તો જેને જેવી રીતે ફાવે તો કે છે કે એવી રીતે દરેક લોકો આવી રીતે યુઝ કરે છે.
હા જી, આ 6 કલાકનું પાણી આપણે કર્યું હોય પણ હવે થોડું વધ્યું હોય તો ફરી ગાળીને વપરાય?
ના, એ પછી કાઢી નાખવાનું.
તેનું શું કારણ, એ કેમ ન વપરાય ગાળીએ તો?
નહીં, પછી એમાં શું છે કે મર્યાદા થઈ ગયા પછી એ કાઢી નાખવામાં આવે છે. નહીતર એટલે પછી સમજો ફરીથી ગાળવાનું નથી કીધું, સમજો કે એની અંદર પાછી જીવરાશિ ઉત્પન્ન થઈ જાય. હા, તમે ગાળ્યા વગરનું જ પાણી ડાયરેક્ટ તમે લો તો તમારે જેમ જેમ જોતું હોય તેમ તેમ તમે ગાળીને વાપરો, પરંતુ એકવાર ગાળી લો પછી સમજો કે એવી રીતે સમજો કે મતલબ કે વાપરવામાં આવતું નથી, આપણે સમજો કે કાઢી નાખીએ છીએ પ્રાણી પ્રમાણે એમ. દાખલા તરીકે ગરમ કરી લીધું એ પાણી, દાખલા તરીકે તમે ગરમ બી કરી લીધું તો ગરમ કર્યા પછી સમજો કે એ જે પાણી જે છે તો ફરીથી 24 કલાક પછી આપણે કહીએ કે ફરીથી હવે ગાળી લઈએ તો ના, તો એ પાણી કામમાં આપણે લેતા નથી, આપણે એ પાણી આખું કાઢી લઈએ છીએ એમ. બરાબર.
હા, તો એ વેસ્ટ ના જાય પાણી પછી?
ના, પણ આપણે આપણે વિવેક રાખવાનો ને, આપણે જેટલું જોતું હોય જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે એટલું જ પાણી આપણે લેવાનું, બાકીનું સમજો કે જ્યાં જે સ્થાન પર છે તે સ્થાન ઉપર રહેવા દેવાનું. એટલે એટલો વિવેક તો આપણને હોય ને, તો એટલો એ વિવેક પ્રમાણે આપણે કામ કરવાનું, કહેવાનો મતલબ.
બરાબર.
બે બોટલ આખા દિવસની લાગતી હોય તો બે બોટલની અંદર તમે એક પાણી ગાળેલી લઈ લો અને એક સમજો કે 6 કલાક પછી 8 કલાક પછી જરૂર છે તો એ ગાળ્યા વગર તમે પાણી લો અને 6-8 કલાક પછી એ પાછું ગાળી લો તો એની મર્યાદા પાછી 6 કલાક વધી જશે. આમ આરામથી તમે 12 કલાક રાખી શકો છો, કહેવાનો મતલબ.
બરાબર.
બઉ ઈઝી છે, એમાં કોઈ મતલબ વાંધો આવતો નથી એ પ્રમાણે.
એટલે અમે હવે પ્રયત્ન કરીએ છીએ એવી રીતે કરવાનો, પણ ઘણી વાર શું થાય છે કે હજુ અંદાજ નહીં આવે એટલે થોડું વધી જાય છે પાણી, એટલે પછી એમ થાય કે હવે શું કરવું.
હા હા, બરોબર. પછી કેવું છે કે આપણે પીએ ના તો એ ગમે તેમ ઢોળી નાખવા કરતા પછી સમજો કે બાલદીમાં ને એમાં કાઢી નાખવાનું એમ, તો પછી ભલે બીજા યુઝમાં આપણે વાપરીએ, હજી આપણી એટલી શુદ્ધિ નથી થઈ ને આપણામાં. આપણે મતલબ કે આપણે પછી શું કરીએ કે ગમે તેવું વેસ્ટ કરવું એના કરતા સમજો કે આપણે બાલદીમાં કે એમાં કાઢી લઈએ તો પછી બીજા ઇત્યાદિ યુઝમાં સમજો કે અત્યારે આપણે વાપરી નાખીએ કહેવાનો મતલબ. તો પીવા માટે તો આ પ્રમાણેની પદ્ધતિ આપણે રાખવી એમ
આપણાથી
જેટલું બને એટલું, કારણ કે આનો કોઈ અંત નથી. આની અંદર આપણે જેટલી મર્યાદા રાખી શકીએ મતલબ કે રાખવા વાળા રાખે પણ છે એમ, અને સરળતાથી વાંધો નથી આવતો તો કે આની અંદર આપણાથી જેટલું બની શકે એટલું ટૂંકમાં આના પ્રમાદનું સેવન ના કરીને આપણે પાપથી બચવું એમ, એટલો ખ્યાલ રાખવો એમ.
બરાબર
કે નિકલ ઘણીવાર વધારે બહાર જવાનું હોય થોડુંક એ પ્રમાણે પણ થાય, પરંતુ કોઈક વાર કાઢી બી નાખવું પડે એવું બધું બનશે. ગ્રહસ્થમાં આવું બધું બનશે, એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ આપણે નહીં ચાલી શકીએ, આપણને સમજી શકીએ છીએ, પરંતુ આપણને આપણી ભૂમિકાની અંદર જેટલો પણ વિવેક રાખીને ચાલવું હોય એટલું આપણે ચાલી શકીએ. બરાબર કે નહીં, બને એટલા દોસ્તી બચવું.
હા હા, એટલે પ્રયત્ન કરીએ છીએ હવે અમે.
બસ બસ આપણે એટલો પ્રયત્ન, આપણે એટલા દોસ્તી જેટલું બને એટલું આપણે બચી શકાય. બાકી આપણે એટલી નાની નાની ચીજોમાં આપણે સમજીએ છીએ કે આપણે જોકે આ ઉપદેશની શૈલીમાં મારે ન આવે, પરંતુ મતલબ કે જીવ થોડું બી પાડતો થાય એટલા માટે અહીંયા આગળ છૂટની વાત કરું છું. બાકી ઉપદેશની શૈલીમાં એટલી છૂટ પણ ન મૂકવામાં આવે, પરંતુ કમસે કમ એટલો વિવેક તો રાખે જેટલું બને એટલું પાડે. બાકી તો આપણે જે છે તે છે, જેટલું નુકસાન થાય છે એટલું તો થાય જ છે. બરાબર કે તમારી ભાવના સારી છે ને, મૂળ વાત એ છે કે ફળ ભાવોનું લાગે છે. મૂળ વાત મુદ્દાની એ છે, ક્રિયાનું કોઈ ફળ નથી, સમજી લેજો. બરોબર, જીનાગમની અંદર કોઈ પણ ક્રિયાનું ફળ નથી, ફળ ભાવનું મળે છે. તમને અંદરમાં તમારો વિવેક જાગ્રત છે, તમારા ભાવ ઉજળા છે, તમારા ભાવોની અંદર જીવોને મારવાના પરિણામ નથી, બચાવવાના જ પરિણામ છે. કદાચિત સમજો કે એવી વ્યવસ્થા બી થઈ જાય તો ભલે અલ્પ પ્રમાદનો દોષ લાગે છે, બાકી તમારા ભાવ ઊંચા છે એટલે કંઈ એવું મોટું પાપ લાગતું નથી એમ, ખ્યાલ આવે કે નહીં. તેથી કરીને આપણે છૂટ નથી લેવા માંગતા, એટલું પ્રમાણનું પોષણ ની વાત નથી, પરંતુ અભિપ્રાય અને ભાવ તો આપણો બચાવવાનો જ રહેલો હોય છે. આવી રીતે પૂરેપૂરો પ્રમાદનો હોતો નથી એમ, એટલે એટલો વિવેક રાખીને આપણે ચાલવાનું. છતાં પણ બની જાય છે તો બની જાય છે, ધ્યાન રાખવું. બીજી એક બે વાર બગાડશે તો બીજી વાર ઓટોમેટિક આપણે રસોઈ બનાવીએ છીએ કે નહીં, તો આપણને પહેલા શરૂઆતમાં ખ્યાલ નથી આવતો કે ચાર માણસ માટે કેટલા ભાત મૂકવા, કેટલી દાળ પલાળવી, નવી નવી છોકરી હોય તો. પણ બે ચાર વાર રસોઈ બનાવે તો ઓટોમેટિકલી અઠવાડિયા પછી ખ્યાલ આવી જાય કે ભાઈ મારે અડધી વાડકી જ લેવી કે પોણી વાડકી લેવી, કે ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે નહીં. એમ જ્ઞાન અંદરથી પોતાને જવાબ આપતો જશે કહેવાનો મતલબ, કે કેવી રીતે આપણે કામ લેવું. બરાબર છે.
માર્મિક
પ્રશ્ન છે, વાત એમ છે કે 100% હિંસા છે, કારણ કે એક્વાગાર્ડ ની અંદર પાણીમાં જેને કહેવાય કે કરંટ પસાર થઈને જ આવે છે, અને કરંટ કરેલું જે એક્વાગાર્ડમાં જે પાણી આવે છે ને, તો એ તો સમજો કે ગાળિયા વગરનું પાણી આવ્યું, અને એ ગાળિયા વગરના પાણીને કરંટના માધ્યમથી એ બેક્ટેરિયાને મારી નાખવામાં આવે છે, અને પછી એ પાણી આવે છે અને યુઝમાં લેવાય છે. મતલબ કે એક્વાગાર્ડમાંથી વાપરવામાં આવેલા પાણીમાં 100% હિંસાનો દોષ લાગે છે. એટલે મતલબ કે આ બધી વસ્તુઓ બહુ ધ્યાન રાખવી. સૌથી બેસ્ટ એ છે કે તમે પાણી સીધે સીધું છાણીને વાપરો ને તો કોઈ પ્રોબ્લેમ નથી. અને તમારે ત્યાં તો પાણી સારા આવે છે, અમારે તો અહીંયા બહુ ગંદા પાણી આવે છે. એમાં પર્ટિક્યુલરલી મારા ઘરની વાત કરું તો ઘણું ગંદું પાણી આવે છે. તો હવે આજે મારી ઘરે એક્વાગાર્ડ નથી કહેવાનો મતલબ, અમે લોકો પાણી ટોટલી ગાળીને વાપરીએ છીએ, મતલબ કે પ્રમાણેનું અમને હેબિટ છે કહેવાનો મતલબ. જો જેટલું બચાય એટલું અવશ્ય દોસ્તી બચવું. આ બધી ઘણી વાતો છે, દાખલા તરીકે ગીઝરનું પાણી, તો ગીઝર બી પ્યોર હિંસાનું સાધન છે. મારી ઘરે ગીઝર પણ નથી. અમે લોકો શું કરીએ છીએ, અમે લોકો બી બહાર જઈએ છીએ, જાત્રાએ જઈએ છીએ, તો અમે દાંડાવાળું ગીઝર રાખીએ છીએ, તો પાણી ગાળી નાખીએ છીએ અને એના અંદર પછી દાંડાવાળું ગીઝર નાખીને અમે એને ગરમ કરી લઈએ છીએ. બરાબર કે, અને ડાયરેક્ટ જે ગીઝરથી વાપરવામાં આવે છે એમાં પાણી ગાળ્યા વગર આવે છે ગીઝરમાં, અને એની અંદર સમજો ઇલેક્ટ્રિક કરંટથી એ જેને કહેવાય કે બેક્ટેરિયા એ જીવો બધા મરી જાય છે, હણાઈ જાય છે, અને પછી આપણે વાપરીએ છીએ ગરમ કરીને કહેવાનો મતલબ. હવે વાત શું થઈ ગઈ કે જે મૂળ દોષ લાગે છે તે આપણને પ્રમાદનો લાગે છે, કે આપણા પ્રમાદ ને કારણે આપણને એમ થાય કે ભાઈ સમય જાય છે એના કરતા તરત આ સ્વિચ ચાલુ કરી દીધી અને પાણી આવીને નાઈ લીધું એટલે આપણો કેટલો બધો સમય બચ્યો. એટલે આ બધી ચીજોમાં આ આધુનિક જમાનામાં જેને કહેવાય કે આધુનિક લાઈફ ની અંદર સમય બચાવવા માટે આવા કેટલાક ઉપકરણો નો ઉપયોગ થાય છે, પણ એમાં આવી ટાઈપના ઘણા દોષ જે લાગે છે એ લાગે છે, કહેવાનો મતલબ ખ્યાલ આવે છે ને. એટલે બનતો એટલો વિવેક કરવો, એવું હોય તો ભલે મતલબ કે પરવાના દિવસોમાં એનો ત્યાગ કરતા શીખવું, પછી અમુક દિવસોમાં ત્યાગ કરતા શીખવું, 10 લક્ષણ પર્વ આવ્યા તો એની અંદર ત્યાગ કરતા શીખવું, તો ધીરે ધીરે એવી રીતે હેબિટ પાડશો ને તો ધીરે ધીરે એ બી પડાશે. અમે બધા આરામથી જીવીએ છીએ, આ બધી ચીજો વગર પણ અમે આરામથી અમે નાહીએ છીએ, એ પ્રમાણે મતલબ કે વાતાવરણ બની છે, વાંધો નથી આવતો. બની શકે તમારે ત્યાં ઘણી ઠંડી હોય છે તો તમને થોડી તકલીફ બી પડતી હશે, એવું બી બને, પરંતુ મતલબ કે આ બધી વાતો ખ્યાલમાં રહે તો કમસે કમ આપણને ખેદ તો વર્તે એમ કહેવાનો મતલબ કે ભાઈ આ પ્રમાણે આ વસ્તુ કરવા જેવી નથી, ભલે કરવી પડે, આપણો પ્રોબ્લેમ હોય કોઈ જગ્યાએ આપણે જેને કહેવાય કે ન પહોંચી વળીએ, છતાં પણ આપણને આટલો વિવેક આપણને જ્ઞાન આટલું હોય કે ભાઈ અહીંયા હિંસા લાગે છે, તો જેને કહેવાય કે જે તે દાડે એવું બને કે આવા ખેદની અંદર આગળ આપણે એ બધી ચીજોથી પણ આપણે પાછા વળીએ એમ કહેવાનું. એટલે એક્વાગાર્ડ ઇત્યાદિના પાણીથી પણ અવશ્ય આપણને દોષ લાગે છે. હા હવે આગળ વધું, કોઈ ક્વેશ્ચન? ઓકે હવે આપણે ગતિનો પાઠ ચાલુ કરીએ છીએ.
બરાબર
જુઓ, ગતિની અંદર પાંચમા નંબરનો પાઠ છે. આ થોડોક આપણે જેને કહેવાય કે થોડાક મોટાઓને પણ ધ્યાનમાં લઈને આપણે થોડોક પાઠ ચલાવીશું, કર્ણાનિયોગ થી પણ થોડુંક એનો વિષય આપણે સમજીશું એવી મારી ગણતરી છે. તો સૌથી પહેલા ગતિ કોને કહેવાય એ સમજો કે જીવની અવસ્થા વિશેષને ગતિ કહેવામાં આવે છે. હવે જીવની અવસ્થા વિશેષને ગતિ કહેવું એટલે શું કે દાખલા તરીકે કોઈ જીવ કોઈ જગ્યાએથી મરણ કરીને અન્ય કોઈ જગ્યાએ જાય તો ત્યાં એની જે અવસ્થા બને જેને કહેવાય તો તેને ગતિ કહેવામાં આવે છે. સમજજો જરા, જીવ કોઈ જગ્યાએથી મરીને મનુષ્યની અંદર ઉત્પન્ન થાય તો મનુષ્યની અંદર આવીને એવી જે જાતના એમના બિહેવ, એવી જાતના એને જે પરિણામ જોવામાં આવે છે, એવી અવસ્થાઓ જોવામાં આવે છે, તેને ગતિ કહેવામાં આવે છે. હવે આ ગતિને સમજતા પહેલા એક પ્રકરણ તમે વિશેષ સમજો. 148 કર્મની પ્રકૃતિ છે એના સાથે આ જીવનો નિમિત્ત નૈમિતિક સંબંધ જોવામાં આવે છે. એની અંદર એક નામ કર્મ આવે છે અને નામ કર્મની ત્રાણુ પ્રકૃતિ છે અને એ નામ કર્મની ત્રાણુ પ્રકૃતિની અંદર આ ગતિ નામ કર્મની વાત આવે છે. એક તો ગતિ નામ કર્મ આવે છે, એક ગત્યાનું પૂર્વી નામ કર્મ આવે છે અને એક મનુષ્ય શરીર નામ કર્મ આવે છે. ફરીથી એક ગતિ નામ કર્મ, એક ગત્યાનું પૂર્વી નામ કર્મ અને એક શરીર નામ કર્મ અને એક આ તો નામ કર્મની ત્રણ પ્રકૃતિ થઈ અને બીજું એક આયુ કર્મ આવે છે. એ નામ કર્મના અંતર્ગત નથી, એ સ્વતંત્ર કર્મ છે, એક આયુ કર્મ. તો એની અંદર મનુષ્ય આયુ એ પ્રમાણે એક કર્મ મનુષ્ય આયુ કર્મ આવે છે. ચાર ચીજ થઈ, ફરીથી બોલું છું જરા ઉપયોગને સૂક્ષ્મ કરજો. એક તો ગતિ નામ કર્મની વાત આવે છે, એક ગત્યાનું પૂર્વી નામ કર્મની વાત આવે છે, એક શરીર નામ કર્મની વાત આવે અને એક આવે આયુ કર્મની વાત આવે. હવે આ બધાની અંદર શું ડિફરન્સ છે જરા સમજો. અત્યારે વર્તમાનમાં આપણે બધા કઈ ગતિવાળા જીવ કહેવાઈએ એ તો ખ્યાલ હશે તમને. હા બોલો, કોણ કહેશે?
મનુષ્ય ગતિ
બરાબર ને? કયા બેઝ ઉપર નક્કી કર્યું તમે અત્યારે મનુષ્ય ગતિવાળા છો? તમે શું જોયું એમાંથી, તમે શું જોયું કે એના પરથી તમે નક્કી કર્યું કે આ મનુષ્ય ગતિ વાળો જીવ છું? બરોબર, બોલો બોલો, તમે બોલતા જાઓ. શરીર જોયું, બરોબર ને? સારી ભાષામાં હવે સમજો જરા, હકીકત ની અંદર આ જે શરીર છે ને તે અલગ ચીજ છે, એ મનુષ્ય શરીર કહેવાય છે, પરંતુ એ ગતિ નામ કર્મ નો ઉદય અલગ અને આ શરીર નામ કર્મ નો ઉદય અલગ. હવે એક એક ચીજ સમજતા જાઓ. આપણે અત્યારે મનુષ્ય જીવ લઈએ એટલા પણ એનો ખ્યાલ આવતો જશે કે એક તો મનુષ્ય જીવ છે, તો એની અંદર એ મનુષ્ય જીવના અનેક પ્રકારના બિહેવ જોવા મળે છે. દાખલા તરીકે મનુષ્ય ગતિમાં જીવ જાય, તેની ખાવાની રીત ભાત, પછી પીવાની રીત ભાત, બેસવાની રીત ભાત, ખ્યાલ આવે છે કે નહીં? અનેક પ્રકારના પરિગ્રહ ભેગા કરવાની રીત ભાત, પછી અક્ષર સહિત વચન બોલવાની યોગ્યતા. તો કે આવી બધી જે મનુષ્ય ગતિને લાયકના જે પરિણામ જે છે, એવો જે બિહેવ છે, તે ગતિ નામ કર્મ જશે. ખ્યાલ આવે છે કે નહીં? અને આ બહારનું જે કવર છે ને, શરીર શરીર, એ શરીર નામ કર્મમાં જશે. બંને પ્રકૃતિ અલગ અલગ છે. ગતિ નામ કર્મ ની પ્રકૃતિ અલગ છે અને આ શરીર નામ કર્મ ની પ્રકૃતિ અલગ છે. જો તમે સાંભળ્યું છે ક્યારેક કે આ જે પ્રકૃતિઓ બધી હોય છે એની અંદર કેટલીક પ્રકૃતિ જીવ વિપાકી છે, પછી એક બીજી ક્ષેત્ર વિપાકી છે, એક પુદ્ગલ વિપાકી છે અને એક ભવ વિપાકી છે. ફરીથી બોલું છું, એક જીવ વિપાકી, એક ક્ષેત્ર વિપાકી, એક પુદ્ગલ વિપાકી અને એક ભવ વિપાકી. એટલે શું? વિપાક એટલે ફળ, ઉદય. તો કે છે કે જેનું ફળ સીધું જીવને મળે તે પ્રકૃતિને જીવ વિપાકી કહેવામાં આવે છે. તો દાખલા તરીકે આ જીવ છે, તો જેને કહેવાય કે એને ગતિ નામ કર્મના ઉદયમાં એને જે ફળ મળશે તે એ જીવને મળશે. એ જીવને એવી જાતના પરિણામ જોવામાં આવશે, તેને તો જીવ વિપાકી કહેવામાં આવે. દાખલા તરીકે જ્ઞાનાવરણ કર્મની પ્રકૃતિ છે, તો જ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ એ જીવ વિપાકી છે. તો જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ એ જીવને જોવામાં આવશે. સીધું ફળ એ જીવને જોવામાં આવે છે. જેનું સીધું ફળ જીવને જોવામાં આવે તેને જીવ વિપાકી પ્રકૃતિ કહેવામાં આવે છે. એટલે આ ગતિ નામ કર્મ જે છે તે જીવ વિપાકી છે, કે જેનું સીધું ફળ જીવને જોવામાં આવે છે. મનુષ્ય ગતિ નામ કર્મ ની પ્રકૃતિ છે, તેનું ફળ સીધું જીવને જોવામાં આવે છે, તેને જીવ વિપાકી આ ગતિ નામ કર્મ ની પ્રકૃતિ કહેવામાં આવે છે. તો સીધું જીવને મળે એટલે શું? કે જીવને એવી જાતનો બિહેવ જોવામાં આવે છે. હવે બીજું, પુદ્ગલ વિપાકી. તો જેનું ફળ પુદ્ગલને જોવામાં આવે છે તેને પુદ્ગલ વિપાકી કહેવામાં આવે છે. દાખલા તરીકે આ જ નામ કર્મ ની અંદર શરીર નામ કર્મ ની બી પ્રકૃતિ છે. તો શરીર નામ કર્મ ની પ્રકૃતિના ઉદયમાં જીવને આવી જાતનું ઔદારિક શરીર જોવામાં આવે છે અને એની અંદર એનું ફળ કોને મળ્યું? તો કે છે કે આ શરીર નામ કર્મ નો ઉદય એનું ફળ આ પુદ્ગલ ઔદારિક શરીરને જોવામાં આવે છે, તો તેને પુદ્ગલ વિપાકી કહેવામાં આવે છે. મનુષ્ય શરીર, તો મનુષ્ય શરીર છે, તો મનુષ્ય શરીર નામ કર્મના ઉદયમાં એવી જાતનું એને ઔદારિક શરીર મળે છે, તો કે છે કે એને પુદ્ગલ વિપાકી એટલે કે પુદ્ગલમાં એ ઉદય જોવામાં આવે છે, એને પુદ્ગલ વિપાકી નામ કર્મ કહેવામાં આવે છે. બે વાત થઈ ગઈ, મનુષ્ય શરીર અલગ અને મનુષ્ય શરીરની અંદર રહેવા વાળો જીવ અલગ. મનુષ્ય શરીર છે તેની રચના તો આ પુદ્ગલથી થયેલી છે અને એની અંદર રહેવા વાળા જીવના જે પરિણામ એવી જાતનો બિહેવ, તો કે છે કે એ જીવ વિપાકી જીવને જોવામાં આવે છે. અને આપણું પ્રકરણ ચાલી રહ્યું છે ગતિ. તો કે છે કે આ ગતિ જે છે તે જીવની અંદર એવી જાતનું ફળ જોવામાં આવે છે. આ બે વાત થઈ. હવે ત્રીજી વાત, ગત્યાનું પૂર્વી નામ કર્મ. તો એનું ફળ ક્યાં જોવામાં આવશે? તો કે એનું ફળ ક્ષેત્રમાં જોવામાં આવે છે, એટલે એને ક્ષેત્ર વિપાકી કહેવામાં આવે છે. એટલે ક્યાં? તો કે આનું ફળ વિગ્રહ ગતિમાં જોવામાં આવે છે. દાખલા તરીકે આપણને સમજો કે કોઈ જીવ એક કૂતરો છે, હવે એ મળીને આગળ મનુષ્ય ગતિમાં જન્મ લેવા વાળો છે, તો મનુષ્ય ગતિમાં જયારે જન્મ લેશે તો જેને કહેવાય કે મનુષ્ય ગતિની અંદર એની પહેલા વિગ્રહ ગતિમાં હશે. કૂતરાએ એ દેહ છોડ્યો અને અહીંયા આગળ મનુષ્ય શરીર નવું ધારણ કરશે એની વચ્ચે એ વિગ્રહ ગતિમાં જોવામાં આવશે. અને વિગ્રહ ગતિની અંદર આ ગત્યાનુપૂર્વી એટલે કે મનુષ્ય ગત્યાનુપૂર્વી નામ કર્મનો ઉદય ત્યાં જોવામાં આવશે. તો કે એનું ફળ શું? કે એનું ફળ એ છે કે આકાર તો કૂતરાનો રહેશે અને જીવ મનુષ્યનો કહેવાશે. ફરીથી આકાર તો ત્રિયંશનો, પૂર્વમાં જે આકાર હતો તો કે છે કે એ આકારનો મનુષ્ય એટલે કે કૂતરાના આકારનો મનુષ્ય વિગ્રહ ગતિની અંદર કેટલાક સમય સુધી જોવા મળશે. કારણ કે જયારે આ વિગ્રહ ગતિ પતશે, ખતમ થશે, એનો વધારેમાં વધારે ચોથા સમયે સમજો કે નવું દેહ ધારણ કરે, તો કોઈ જીવ વધારેમાં વધારે ચોથા સમયે નવું દેહ ધારણ કરશે ત્યારે એને મનુષ્ય શરીર મળશે. ત્યારે મનુષ્ય શરીરનો એ પ્રમાણેનો આકાર બનશે ને, એની પૂર્વમાં સમજો અહીંયાથી તો કેતરાનું શરીર છોડી દીધું છે અને આ બાજુ હજી મનુષ્ય શરીર મળ્યું નથી. તો વિગ્રહ ગતિની અંદર આકાર તો એનું કૂતરાનો રહેશે અને જીવ મનુષ્ય ગતિનો કહેવામાં આવશે. કોના કારણે? તો કે મનુષ્ય ગત્યાનું પૂર્વી નામ કર્મનો ઉદય વિગ્રહ ગતિમાં જોવામાં આવે છે. એને ક્ષેત્ર વિપાકી પ્રકૃતિ કહેવામાં આવે છે. અને નંબર 4 આયુ કર્મ. હવે આયુ કર્મ શું છે? કે આ જે જીવ છે તે મનુષ્ય પર્યાયમાં તો આવ્યો, કે મનુષ્ય ગતિની અંદર આવ્યો, વિગ્રહ ગતિના પહેલા સમયથી જ, દાખલા તરીકે એ જ કૂતરાનો જીવ વિગ્રહ ગતિના પહેલા સમયથી જ આ મનુષ્ય ગતિ પણ એની ચાલુ થઈ જાય છે અને મનુષ્ય આયુ પણ ચાલુ થઈ જાય છે. તો કે છે કે એ હવે શું કરશે? કે એ જે નવું શરીર મળશે વિગ્રહ ગતિથી લઈને એ મનુષ્યનું નવું શરીર મળ્યું તો એના અંત સમય સુધી એ જે શરીરમાં રહેશે તે કયા કારણે? તો કે છે કે આયુ કર્મના કારણે એટલો સમય તે શરીરમાં રહે છે તો એનું પણ અસમાન જાતીય દ્રવ્ય પર્યાયની અંદર જોવામાં આવે છે. બીજી ભાષામાં કહું તો મનુષ્ય ભાવની અંદર એનો ઉદય જોવામાં આવે છે. કોનો? કે આયુ કર્મનો. આટલો ખ્યાલ આવ્યો? થોડા હાર્ડ પડ્યું હશે થોડું, પણ વિષય એવો છે ને એટલે થોડો ખુલાસો કરું છું. કોઈને ખ્યાલ આવે છે એની અંદર આપણું બોલો એમાં? ચાર ચીજ થઈ, મનુષ્ય ગતિ, પછી મનુષ્ય ગત્યાનું પૂર્વી, મનુષ્ય બહારમાં મળેલું આ શરીર, ઔદારિક શરીર, અને અસમાન જાતીય દ્રવ્ય પર્યાયમાં રહેવાનું કારણ. એની અંદર ચાર કર્મ અલગ અલગ કામ કરે છે. મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયમાં જીવના એવા બિહેવ જોવામાં આવે છે. પછી વિગ્રહ ગતિની અંદર ગત્યાનું પૂર્વી નામ કર્મનો ઉદય હોય છે, તેને ક્ષેત્ર વિપાટી કહેવાય. શરીર નામ કર્મના ઉદયમાં એને એ જાતના શરીરનો સંયોગ જોવા મળે છે. અને ભવ વિપાકી આયુ કર્મ એ ભવ વિપાકી છે, એટલે કે જેનું ફળ એ ભવમાં મળે. તો કે મનુષ્ય ભવમાં મળશે તો ત્યાં અસમાન જાતીય દ્રવ્ય પર્યાયનો સંયોગ કેટલા સમય સુધી રહેશે? દાખલા તરીકે કોઈની આયુ 50 વર્ષની છે, કોઈની આયુ 70 વર્ષની છે, તો 70 વર્ષ સુધી આ મનુષ્ય શરીરની અંદર રહેશે. 70 વર્ષ પહેલા આયુ કર્મ ખતમ ન થતો હોવાને કારણે એનું મરણ નહીં થાય. તો કે એટલા કાળ સુધી શરીરમાં ટકાવવાનું કામ નિમિત્તના રૂપમાં કહીએ તો આયુ કર્મ કરે છે. એટલે એ કર્મ અલગ, એટલે મનુષ્ય આયુ અલગ, મનુષ્ય શરીર અલગ, મનુષ્ય ગત્યાનું પૂર્વી અલગ, અને મનુષ્ય ગતિ નામ કર્મ અલગ. આમ આ ચારેય ચીજ જુદી જુદી છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હવે જે મનુષ્ય પર્યાયમાં આવ્યો, હવે આપણું પ્રકરણ ચાલી રહ્યું છે ગતિનું. આ કેમ વિશ્લેષણ કર્યું? કારણ કે જીવના પરિણામની અપેક્ષા એ વાત અત્યારે ચાલી રહી છે. કારણ કે જેનું ફળ જીવને જોવા મળે, જેમ આપણે પહેલા બાંધ્યું, તો એનું ફળ જીવને જોવા મળે છે. તો જીવનો એવી જાતનો જે બિહેવ, દાખલા તરીકે મનુષ્ય પર્યાયમાં આવ્યો, તો મનુષ્ય પર્યાયની અંદર એ મનુષ્ય ગતિ વાળો જીવ કહેવાયો, એના કેવા પરિણામ હશે? કે દ્રઢ ઉપયોગી હશે, ઉપયોગ ઘણો સારો હશે, ઘણી ધારણા એટલે કે ઘણું યાદ રાખી શકે એવી પણ એની બુદ્ધિ હશે. આપણે સામાન્ય વાત સમજવું, કોઈની ધારણા ઓછી હોય તો એની વાત નથી. એક તો સામાન્ય ચાર ગતિના જીવોમાં આ મનુષ્ય ગતિ વાળા જીવો ને સામાન્ય રૂપથી કેવી જાતના પરિણામ હોય, એનામાં કેવી યોગ્યતાઓ હોય છે, એ અપેક્ષા એની ચર્ચા ચાલી રહી છે. ખ્યાલ આવે છે કે નહીં? દાખલા તરીકે પુણ્ય ક્રિયાઓમાં પણ દળ જોવામાં આવે છે, અનેક પ્રકારના વ્યંજનો ખાવાનો એના ભાવ થાય છે. દાખલા તરીકે કોઈ ભય લાગે, ભયના કારણ બને તો છુપાવાની ક્રિયા પણ એને કરતા આવડે છે. સુવાની, બેસવાની શારીરિક ક્રિયાઓ, પછી માતા અને પિતા સાથે રહેવાના ભાવ, એવા પરિણામ, અનેક પ્રકારનું ચાતુર્યપણું પણ જોવામાં આવે છે. ચાતુર્યપણું એટલે અનેક પ્રકારની શિલ્પકળા, અનેક પ્રકારમાં ચતુરાઈ ઇત્યાદિ પણ બધું જોવામાં આવે છે. અનેક પ્રકારની કસાયો કરવાની શક્તિઓ પણ જોવામાં આવે, યા તો અનેક પ્રકારની કસાયોને મિટાવીને મોક્ષે જવાની યોગ્યતાઓ પણ જોવામાં આવે છે. આમ ઇત્યાદિ અનેક પ્રકારના દેહ આ મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયથી આ જીવને એવી ટાઈપના પરિણામ એની ગતિમાં જોવામાં આવે છે. ખ્યાલ આવ્યો આટલો? ગતિ એટલે બિહેવ, બિહેવ એટલે એવી જાતના પરિણામ. કેવી જાતના પરિણામ? તો કે આવી જાતના જે બધા પરિણામ હમણાં ચાર પાંચ વસ્તુ સમજાવી, તો કે એવી ટાઈપના એની યોગ્યતા, એને મનુષ્ય ગતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે એકચ્યુઅલી શું થાય છે કે ગતિનું પ્રકરણ ચાલે છે તો સામાન્ય રૂપથી લોકો આ શરીરને જ ગતિ માની લે છે. હકીકતમાં શરીર અલગ ચીજ છે. મનુષ્ય ગતિ એને પણ ઉપચારથી મનુષ્ય ગતિ વાળો આ જીવ એમ કહેવામાં આવે, શરીર ઉપર પણ આરોપ આપીને એને પણ એ ગતિ વાળો જીવ એમ કહેવામાં આવે છે, કારણ કે લોકો સામાન્યથી સમજી શકે એટલા માટે. પરંતુ હકીકતની અંદર જીવના એવી જાતના જે પરિણામ છે તેને ગતિ કહેવામાં આવે છે. જો આ વાત ક્યાંથી આવી, એનો આધાર શું, આગમનો આધાર શું? પાંચ ભાવ તમને ખ્યાલ છે? પાંચ ભાવ, ઔપશમિક, સાયિક, ષડુપશમિક, ઔદયિક અને પારિણામિક. એમાં ઔદયિક ભાવ છે એના 21 ભેદ છે, અને એ ઔદયિક ભાવના 21 ભેદ ચાર ગતિના પણ ભેદ પાડ્યા છે. મતલબ કે 21 ભેદમાં ચાર ગતિનું પણ વર્ણન કરવામાં આવે છે. અને આચાર્ય દેવ ત્યાં કહે છે કે આ પાંચે ભાવ જીવના સ્વતત્વ છે, એટલે જીવના ભાવો છે. આ ગતિ પણ જીવના ભાવોમાં ઘટિત કરવું પડશે ને. શરીરમાં કેવી રીતે ઘટિત કરીએ? કે આ જે પાંચે પાંચ ભાવ જીવમાં છે, ઔદયિક ભાવ પણ જીવની અંદર જોવામાં, જીવની પર્યાયમાં જોવામાં આવે છે. તો આ ગતિ ચાર ગતિના ભેદ છે, તે પણ ઔદયિક ભાવની અંદર આચાર્ય દેવે લીધા છે. તો એ પરથી આગમના આધારથી આપણને આનો ભેદ આપણને ખ્યાલ આવે છે. એ પ્રમાણેની ચર્ચા છે. ખ્યાલ આવે છે બધાને? હવે જો હવે એ જે મનુષ્ય ગતિ ખરી ને, તો કે છે કે કેવા પરિણામથી મળે, એવા કઈ જાતના એવા કેવા પરિણામ કરવાથી એને આવી મનુષ્ય ગતિ મળે છે? તો કે છે કે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ. પરિણામોમાં અલ્પ આરંભ, આરંભ એટલે બહાર ઇત્યાદિના કાર્યો. અને જો આરંભ શબ્દ સાંભળો તમે, સમરમ, સમારંભ અને આરંભ, આગળ બી કદાચ તમને કીધો તમને ખ્યાલ નથી. તો કે સમરમ એટલે કોઈ પણ કાર્ય કરવાનો સંકલ્પ, તેને સમરમ કહેવાય. અને એ કાર્ય માટે આપણે જે બધા બહારના સાધનો મેળવીએ છીએ તેને સમારંભ કહેવાય. અને એ કાર્ય જે મગજમાં વિચાર્યું છે કે એ કરવું તેને આરંભ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વેપારી ધંધો કરવાનો વિકલ્પ કરે છે તેને તો સમારંભ કહેવાય, અને ધંધા માટે બધા સાધનો એકઠા કરે છે તેને સમારંભ કહેવાય. અને પછી એ ધંધો કરે છે, ચાલુ કરે છે, એની અંદર કાર્ય કરે છે તેને આરંભ કહેવામાં આવે છે. તો આ બધા આરંભ કાર્ય કહેવાય. દાખલા તરીકે ઘરમાં રસોઈઓ બનાવીએ તો રસોઈ આપણે અનેક પ્રકારના બનાવવાનો પહેલા બેનને વિકલ્પ આવે, તેને સમારંભ કહેવાય. અને એ રસોઈ માટે બધા સાધનો મેળવીએ, ચૂલા, ચક્કી ઇત્યાદિ, તેને સમારંભ કહેવાય. અને પછી એ રસોઈ બનાવીએ તો એને આરંભ ક્રિયા કહેવામાં આવે છે. આવી રીતે બધી ચીજોમાં ઘટિત કરવું. તો કે છે કે એવો અલ્પ આરંભ જેના જીવનમાં જોવામાં આવે, અને અલ્પ પરિગ્રહ એટલે કે આ પરિણામોમાં જે ઓછા પરિગ્રહ રાખવાની જે ભાવના છે, તો કે એવા જેવા જીવોને અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ જોવામાં આવે છે. તો કે છે કે એવા ફળની અંદર અને મનુષ્ય ગતિનો બંધ થાય છે. અને બીજું, વર્તમાનની અંદર પરિણામોમાં સરળતાપણું, સામ્યપણું, તો એવા સરળ પરિણામ વાળા જીવોને પણ આ મનુષ્ય ગતિનો બંધ જોવામાં આવે છે. હવે આગળ, હવે આ જે મનુષ્ય ગતિ જે છે, તો કે એની અંદર આ મનુષ્ય ગતિનો જીવ ક્યાંથી આવે અને ક્યાં જાય એની થોડીક રૂપરેખા આપણે જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે આ મનુષ્ય ગતિના જીવો આખા લોકની અંદર ક્યાં રહે છે. તો મનુષ્ય ગતિના જીવો, બોલો, તમારામાંથી પૂછું છું, ક્યાં આગળ રહે છે મનુષ્ય ગતિના જીવો? તમને ક્યાં જોવા મળશે? ઉર્ધ્વલોક, મધ્યલોક કે અધોલોકમાં?
મધ્યલોક.
બહુ સરસ. અચ્છા, મધ્યલોકમાં પણ ક્યાં જોવા મળશે? બહુ સરસ. મધ્યલોક ની અંદર પણ અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે, પણ એ બધાની અંદર પણ અઢી દ્વીપ, જે 45 લાખ યોજન નો છે, તો કે અઢી દ્વીપ ની અંદર જ આ મનુષ્ય ગતિના જીવો જોવા મળે છે, બહાર જોવા મળતા નથી. શાસ્ત્ર ની અંદર એની સંખ્યા પણ આપી છે, 29 અંક પ્રમાણ. એટલા આ કયા 29 અંક પ્રમાણ? એ ગર્ભ જ મનુષ્યની સંખ્યા છે. મનુષ્ય પણ બે પ્રકારના જોવામાં આવે છે, એક ગર્ભજ અને એક સમુચ્છન. આપણે બધા ગર્ભજ કહેવાય, માતા પિતાના માધ્યમથી જે બાળક ઉત્પન્ન થાય તે બધા ગર્ભજ મનુષ્ય કહેવામાં આવે, અને જે બહારના વાતાવરણથી જે પેદા થઈ જાય તેને સમુચ્છન મનુષ્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે છે. હવે મનુષ્ય ગતિનો જે જીવ છે તે મરણ કરીને સામાન્ય કથનની અંદર ચારે ગતિની અંદર જઈ શકે. એટલે શું કે મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે, મનુષ્ય મરીને દેવ પણ થઈ શકે, નારકમાં પણ જઈ શકે અને તિર્યંક પણ થઈ શકે. આ પ્રમાણે મનુષ્ય મરણ કરીને ચારે ગતિની અંદર એ જઈ શકે છે. અને સમજો, હમણાં મેં મનુષ્ય ગતિના બે ભેદ પાડ્યા ને, ગર્ભજ અને સમુચ્છન. એમાં જે સમુચ્છન જીવો જે વાતાવરણથી પેદા થાય, એટલે કર્મભૂમિની મહિલા હોય, એના કેટલાક સ્થાનોની અંદર આ બધા જીવો પેદા થાય છે મનુષ્ય ગતિના, સાંભળજો બરોબર. પણ એ બધા સમુચ્છન જીવો હોય, અપર્યાપ્ત હોય. અને આખો એક વિષય અલગ છે, પર્યાપ્ત કોને કહેવું અને અપર્યાપ્ત કોને કહેવાય, હમણાં એમાં જતા નથી. પણ એવા જેને કહેવાય કે એ લોકોના આયુ ઘણા ટૂંકા હોય અને ઘણા જન્મ મરણ કરતા હોય, જે આપણે સમજો કે આપણને દેખાય એવા ના હોય, સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનની અંદર આ બધા સમુચ્છન જીવો જોયેલા છે, આપણી નરી આંખે દેખાતા નથી. તો કે છે કે એવા અપર્યાપ્ત મનુષ્ય સમુચ્છન પણ મરીને કર્મભૂમિના મનુષ્ય તથા તિર્યંચોમાં ઉત્પન્ન થઈ શકે છે, એવી એક વ્યવસ્થા છે. પછી જો એક ભોગભૂમિની વાત આવે છે, તો ભોગભૂમિમાં પણ બે પ્રકારના જીવો રહે છે, એક મનુષ્ય ગતિના પણ રહે છે અને એક તિર્યંચ ગતિના પણ જીવો રહે છે. તો જે ભોગભૂમિની અંદર પણ એક મિથ્યા દ્રષ્ટિ પણ જોવામાં આવે મનુષ્ય, અને એક સમ્યક દ્રષ્ટિ પણ જોવામાં આવે. ભોગભૂમિના બધા જ જીવો મરણ કરીને નિયમથી દેવ ગતિમાં જ ઉત્પન્ન થાય છે. આ નિયમ છે એવો, કે જે આટલા અત્યંત ત્યાં આગળના જીવોના સરળ પરિણામ જોવામાં આવે છે. તો પરંતુ એની અંદર એક વસ્તુ છે કે ભોગભૂમિના જે મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય હશે એ બધા તો મરીને ભવનત્રિકમાં જ ઉત્પન્ન થશે, એટલે કે ભવનવાસી, વ્યંતર અથવા તો જ્યોતિષી દેવ, આ ત્રણ ભવનત્રિક કહેવામાં આવે, તો કે એ બધામાં ઉત્પન્ન થઈ શકે, થાય છે. જયારે સમ્યક દ્રષ્ટિ હોય કોઈ મનુષ્ય, તો એ સૌધર્મ એકાંત સ્વર્ગની અંદર એ ઉત્પન્ન થશે. 16 સ્વર્ગ છે, સૌધર્મ પહેલા નંબરનું, એકાંત સ્વર્ગ બીજા નંબરનું. એવી રીતે સૌધર્મ અને એકાંત સ્વર્ગની અંદર આ જે સમ્યક દ્રષ્ટિ ભોગભૂમિના મનુષ્ય હોય એ ત્યાં જઈને ઉત્પન્ન થાય છે. અને કુભોગભૂમિ પણ છે, તો કુભોગભૂમિના મનુષ્ય પણ ભવંત્રિકની અંદર એને કહેવાય કે ઉત્પન્ન આવી રીતે થાય છે. આમ આપણે જોયું કે મનુષ્ય ગતિના જીવો સામાન્ય રૂપથી તો ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે, પણ એમાં ભોગભૂમિના હોય તો અન્ય ગતિઓમાં નથી જતા, માત્ર દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. પણ એમાં મિથ્યા દ્રષ્ટિ હોય તો જેને કહેવાય ભવંત્રિકમાં ઉત્પન્ન થાય, અને સમ્યક દ્રષ્ટિ હોય તો પહેલા બીજા સ્વર્ગની અંદર પણ ઉત્પન્ન થઈ શકે છે. અને જે સમુચ્છન મનુષ્ય છે તે કર્મભૂમિના મનુષ્ય અથવા તો તિર્યંચુમાં ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ ભોગભૂમિના જીવો, મતલબ કે આ જે મનુષ્ય સમુચ્છન છે, તે ભોગભૂમિમાં કે 63 સલાકા પુરુષોમાં ઉત્પન્ન થતા નથી. કયા સમુચ્છન મનુષ્ય વાળા જીવો એવી રીતે લાયકાત વાળા નથી હોતા. એ બધા કર્મભૂમિના મનુષ્ય તિર્યંચોમાં સામાન્યની અંદર ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મનુષ્ય ગતિનું આપણું એક પ્રકરણ પૂરું થયું. આની અંદર કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો, એટલે હું આગળ તિર્યંચ ગતિમાં જઉં.
કુભોગ ભૂમિ એટલે શું હોય છે? કુભોગ ભૂમિ ભોગ ભૂમિ અને કુભોગ ભૂમિમાં શું ડિફરન્સ છે?
હા, બહુ સરસ પ્રશ્ન છે. ભોગ ભૂમિ અને કુભોગ ભૂમિમાં એ ડિફરન્સ છે, એક તો પેલા જગા અલગ અલગ છે, વાત નંબર એક. વાત નંબર બે એવું છે કે આ જીવ સુપાત્ર ને દાન આપે તો એ ભોગ ભૂમિમાં ઉત્પન્ન થાય છે, સુભોગ ભૂમિમાં, અને જો કુપાત્ર ને દાન આપે તો કુભોગ ભૂમિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સુભોગ ભૂમિમાં તો દસ પ્રકારના કલ્પવૃક્ષ હોય છે, જેવી જેવી ચીજો જોતી હોય, ઈચ્છા કરે તો એ બધી વસ્તુઓ એ કલ્પવૃક્ષના માધ્યમથી મળી જાય છે. કુભોગ ભૂમિમાં એવી વ્યવસ્થા છે, ત્યાં બીજું તો દુઃખ નથી, પરંતુ અનેક વિચિત્ર પ્રકારના મનુષ્ય ત્યાં આગળ પેદા થાય છે. રત્નકરણ, સાવકાચાર ઇત્યાદિમાં પણ એનું ઘણું લાંબુ વર્ણન કરવામાં આવ્યું છે, જેને કહેવાય કે સુપડા જેવા કાન હોય, એવા કાન હોય કે પોતે એ જ કાનને પાથરીને એની પર ઊંઘી શકે. એક પગવાળા મનુષ્ય ત્યાં આગળ પેદા થાય, અનેક અલગ અલગ વિચિત્ર પ્રકારના મોઢાવાળા, જેને કહેવાય કોઈ ભેંસના આકારે, કોઈ પશુના અલગ પ્રકારના આકારે, આવા અલગ અલગ પશુઓના આકારે મનુષ્ય ગતિના જીવો, અને એક પગવાળા આવી રીતે ત્યાં પેદા થાય છે. ત્યાંની પછી માટી ને ધૂળ ને ઇત્યાદિ ખાય છે, અને ત્યાંની બધી બનાવેલી ગુફાઓની અંદર રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કુભોગ અને સુભોગ ભૂમિમાં આ પ્રમાણે ત્યાંનું વાતાવરણ, ત્યાંનું રહેણકહેણ ઇત્યાદિમાં ઘણો ફરક છે. અને ફરક એટલા માટે છે કે જે વખતે એ જીવે જેવા પાત્રને દાન આપ્યું હતું એના ફળ અનુસાર આવી અલગ અલગ ભોગ ભૂમિની અંદર, કે જેને કહેવાય કે કુભોગ ભૂમિ અને સુભોગ ભૂમિમાં એ જીવ આવી રીતે ઉત્પન્ન થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કેવું
બરાબર
એટલે અનેક ડિફરન્સ પુણ્યના ભેદે ભેદ બી પડી જાય છે. ઓલાનું પુણ્ય ઘણું ઊંચું છે, આનું પુણ્ય એની અપેક્ષાએ ઘણું હીન છે, કે આ જગ્યાએ આવી રીતે ત્યાં આગળ જોવા મળે છે, રહેવા મળે છે. પણ એ કુભોગ ભૂમિ વાળા પણ નિયમથી મરીને પરિણામોની સરળતા હોવાને કારણે એ ભવંતરિકમાં જઈને પેદા થાય છે. એવી એક વ્યવસ્થા છે પ્રકૃતિની, એ પ્રમાણે છે. બરોબર? હવે આગળ જો તિર્યંજ ગતિ, સૌથી પહેલા તિર્યંજ ગતિ કોને કહેવામાં આવે છે? કે જીવ અન્ય ક્ષેત્રમાં, અન્ય જગ્યાએ મરણ કરીને તિર્યંચ શરીરમાં અથવા તો તિર્યંચ ભાવની અંદર જન્મ લે છે, એને તિર્યંચ ગતિનો જીવ કહેવામાં આવે છે. જો તિર્યંચ શબ્દ છે ને તિર્યક પરથી પડ્યો, ગોમટ સારમાં એની ચર્ચા આવે છે. તિર્યક એટલે આડા, તિરછા. તો જે જીવ આવા આડા પરિણામ કરે છે, વક્ર પરિણામ કરે છે, કુટિલતા અને માયાચારીના પરિણામ કરે છે, બીજાને ફસાવાના પરિણામ કરે છે, તો આ બધા આડા પરિણામ કહેવાય. અને આવા આડા પરિણામના ફળમાં આ જીવને આડા શરીર મળે છે. જો આપણે મનુષ્ય ગતિના જીવ છે ને, આપણું ઊભું શરીર છે. હવે કોઈ પણ તિર્યંચ લઈ લેજો, એના બધાના આડા શરીર હશે. દાખલા તરીકે કૂતરો હશે, ડોગ, તેનું પણ આડું શરીર. ભેંસ હશે, બળદ, એ બધાના આડા શરીર. બિલાડી હશે તો આડી હશે. આવી રીતે જેના આડા શરીર હોય એ બધા તિર્યંચ શરીરમાં, મતલબ કે આવા આડા શરીરમાં જાય છે, અને એવી જાતના આવા માયાચારીના પરિણામોમાં એ તિર્યંચ ગતિમાં જઈને જન્મ લઈ લે છે. હવે એનો બિહેવ શું હોય છે? મનુષ્ય ગતિમાં અને આ તિર્યંચ ગતિના પરિણામોમાં એ લોકોની યોગ્યતાઓમાં અનેક પ્રકારનો બિહેવ અલગ અલગ જોવામાં આવે છે. દાખલા તરીકે મનુષ્ય ગતિના જીવને જોયું હતું કે દ્રઢ ઉપયોગ હોય છે, ધારણા જ્ઞાન એનું ઘણું હોય છે, અક્ષર સહિત વચન બોલવાની એની યોગ્યતાઓ હોય છે, મૈથુન સંજ્ઞા પણ એની ઢંકાયેલી હોય છે, અનેક પ્રકારના મિષ્ટ મેવા ઇત્યાદિ ખાવાના પરિણામ હોય છે. તો કે ઇત્યાદિ એવા જે બધા બિહેવ અને જેને કહેવાય કે એવો પુરુષાર્થ, એ બધું મનુષ્ય ગતિને લાયક જોવામાં આવે છે. અહીંયા ઉલટું છે. અહીંયા શું કે છે કે ઉપયોગમાં શિથિલતા જોવામાં આવે છે. ધારણા જ્ઞાન એવું વિશેષ હોતું નથી, યાદ રહેતું નથી એ લોકોને. સ્વપરની પ્રવૃત્તિ પણ વધારે કાળ સુધી જેને કહેવાય યાદ રહેતી નથી. મૈથુન સંજ્ઞા પણ ઉઘરેલી હોય છે. ઘાસ, કાષ્ટ, પત્ર, મલમૂત્ર ઇત્યાદિ ખાવાની ઈચ્છા ધરાવે છે. પછી અક્ષર સહિત વચન બોલવાની તો તાકાત નથી, પણ કઈક સાંભળવાની અને સાંભળીને ધારણ કરવાની તેની યોગ્યતા છે. કારણ કે તિર્યન ગતિના જીવો પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે અને પંચમ ગુણ સ્થાન સુધી દેહ સંયમ પણ ધારણ કરી શકે છે એવી યોગ્યતાઓ પણ એનામાં જોવામાં આવે છે. ભયાદિના કારણો મળે તો એને કહેવાય કે એના વિશેષ ઉપાય કરીને બચી શકે, તો કે એવું ત્યાં બનતું નથી. આવી રીતે ઇત્યાદિ તિર્યંજ ગતિના જીવોમાં કોઈ સમજો કે ઉઠવા બેસવાની યોગ્યતા વાળો હોય, ઉસવું બેઠવું કામ સેવન ઇત્યાદિ જેને કહેવાય કે એવી જાતના બિહેવ એવી જાતના પરિણામ એ તિર્યંજ ગતિના જીવોને જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? જો જીવના બે પ્રકાર આપણે જોઈએ છે, ત્રસ અને સ્થાવર. તો ત્રસ જીવ તો કયા લીધા આપણે? બે ઇન્દ્રિયથી, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. અને સ્થાવર કયા લઈએ છીએ આપણે? પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. તો કે છે કે આ પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય આ બધા કઈ ગતિના જીવ છે ચાર માંથી? તો કે આ ચારે ચાર આ પાંચે પાંચ જીવો એટલે તિર્યન ગતિના અંતર્ગત જાય છે. દાખલા તરીકે પાણી પણ છે, તો પાણી પણ એક જીવ છે, તો એ કઈ ગતિ વાળો જીવ કહેવાશે? તો કે છે કે તિર્યન ગતિ વાળો જીવ કહેવાશે. તો ચાલ શાકભાજી આપણે લાગીએ છીએ, વેજીટેબલ, એ બધા કઈ ગતિના જીવો કહેવાશે? એ બધા તિર્યન ગતિના જીવો જોવામાં આવે છે, બધા એક ઇન્દ્રિય જીવ છે. આ જીવે સંસારની અંદર સૌથી હાઈએસ્ટ કાળ જો કાઢ્યો હોય ચાર ગતિમાં, તો સૌથી વધારે તિર્યંજ ગતિમાં કાઢે છે. સમજવા જેવી વાત છે. દાખલા તરીકે, કારણ કે આ જીવનો મોટામાં મોટો બહુધા કાળ તો એનો નિગોદમાં ગયો, અને નિગોદમાંથી પણ નીકળ્યો તો સમજો એક ઇન્દ્રિયાદિકમાં રખડે છે. તો એક ઇન્દ્રિયમાં પણ રખડ્યો તો એ બધા પણ તિર્યંજ ગતિના ભાવ કર્યા. નિગોદના જીવમાં પણ તિર્યંજ ગતિના ભાવ કર્યા. એક ઇન્દ્રિયની અંદર પણ તિર્યંજ ગતિના ભાવ કરે છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયની અંદર પણ તિર્યંજ ગતિના ભાવ છે. કારણ કે દેવ, મનુષ્ય અને નારકી આ ત્રણે તો સંઘની પંચેન્દ્રિય છે, અને તિર્યંજની અંદર બે ભેદ છે, સંઘની પંચેન્દ્રિય અને અસંઘની. તો કે છે કે એક ઇન્દ્રિયથી લઈને અસંઘની પંચેન્દ્રિયના ભેદો એ બધા તિર્યંજ ગતિઓમાં જ આવે છે. તો કે છે કે આવી રીતે અનેક 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 ભવો આ જીવનો મોટો કાળ સંસારમાં લાંબો કાળ તો તિર્યંજ ગતિમાં જ ચાલ્યો જાય છે. આ બહુ વૈરાગ્યમય પ્રકરણ છે, બહુ વિશેષ સમજવું અને વૈરાગ્ય લાવવાની વાત છે. એમાં ત્રસ પર્યાયનો કાળ એને ખાલી 2000 સાગર મળે છે, અને 2000 સાગરની અંદર એને જેને કહેવાય કે મનુષ્યની પર્યાય મળે, ત્યારે મનુષ્ય પર્યાયની અંદર સમ્યક દર્શન તો કરી લેવાનું, માત્ર ન સમ્યક દર્શન પણ સમ્યક દર્શન પૂર્વક એને મોક્ષ દશાની પ્રાપ્તિ કરીને છૂટી જવાનો અવકાશ મળે છે. અને જો 2000 સાગર એના ખતમ થઈ જાય છે, વળી પાછો આવી રીતે એક ઇન્દ્રિયાદિકમાં યા નિગોદની અંદર એ ચાલ્યો જાય છે, વળી પાછો એ કેટલો કાળ રહે છે? બની શકે કે અંતર્મુહૂર્તમાં પાછો જૂના સંસ્કારને વશે બહાર બી નીકળી જાય છે, એવું બી બને છે. અને અંદરમાં રખડે 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 તો વધારામાં વધારે કેટલો રખડે? તો કે વધારામાં વધારે બહુ ખતરનાક વાત એવી છે કે જો નિગોદમાં ને નિગોદમાં જ ઈતર નિગોદમાં રહે તો 2.5 પુદગળ પરાવર્તન સુધી રહે છે. અને એક ઇન્દ્રિયમાં ને એક ઇન્દ્રિયમાં રખડ્યા કરે તો આ નિગોદ સહિત એક ઇન્દ્રિયમાં જો રખડે તો અસંખ્યાત પુદગળ પરાવર્તન કાળ આ તિર્યંજ ગતિની અંદર જીવ રખડ્યા કરે છે. માટે આ મનુષ્ય ગતિ પામવી કેટલી દુર્લભ છે એનો આપણને વિચાર અને વિવેક અવશ્ય હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નથી આવતું? બરોબર. હવે જુઓ, હવે આ તિર્યંજ ગતિના જીવોનું કેવી રીતે ગમન થાય છે એની ચર્ચા 2 મિનિટ જોઈ લઈએ. એની અંદર એવી રીતે છે, એનો ઇતિહાસ ઘણો મોટો છે તિર્યંજોમાં. વાત એમ છે કે આ જે પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય છે ને, એમાં પણ 2 પ્રકારના જીવો જોવામાં આવે છે, સૂક્ષ્મ અને બાદર. તમે કદાચ ખ્યાલ, મને ખ્યાલ નથી કે તમને જીવ સમાસનું મતલબ કે પ્રકરણ તમે વાંચ્યું છે અથવા તો તમે ક્યારે સમજ્યા છો કે નહીં. એમાં સૂક્ષ્મ અને બાદર અનેક પ્રકારના જીવોની ચર્ચા આવે છે. એમાં અગ્નિકાય અને વાયુકાયના જે જીવો છે તે નિયમથી તિર્યંચોમાં જ જન્મ લેશે. મતલબ કે એક તો સામાન્ય કથન તો એમ કહેવાય કે તિર્યંચ ગતિનો જીવ મળીને ચારે ગતિમાં જઈ શકે છે, મનુષ્યની જેમ દેવમાં પણ જઈ શકે, નરકમાં પણ જઈ શકે, તિર્યંચ મળીને તિર્યંચમાં પણ જઈ શકે અને મનુષ્ય પણ જઈ શકે. પણ એક સામાન્ય રૂપથી જો વાત કરવામાં આવે, આપણે આ વાત છે. હવે વિશેષ વાત કે એની અંદર જે અગ્નિકાય અને વાયુકાય એક ઇન્દ્રિય જીવો છે તે મરીને નિયમથી તિર્યંચોમાં જ જન્મ લે છે, એ પણ ભોગ ભૂમિના તિર્યંચોમાં નહીં, કર્મ ભૂમિના તિર્યંચોમાં જન્મ લે છે. અને એ બંનેને છોડીને બાકીના જેટલા પણ નિત્ય નિગોધ કે ઇતર નિગોધના જીવો છે, ગજબની વાત એ છે કે તેઓ મરીને મનુષ્ય સુધી પણ જઈ શકે છે. એની અંદર પણ એ સૂક્ષ્મ નિત્ય નિગોધ અને ઇતર નિગોધના જીવો છે તે મરીને મનુષ્ય થઈ શકે, જેને કહેવાય દેહ સંયમ સુધી પણ ધારણ કરી શકે, પરંતુ સકલ સંયમ ગ્રહણ કરી શકતા નથી. દેહ સંયમ એટલે પાંચમું ગુણસ્થાન અને સકલ સંયમ એટલે મુનિ અવસ્થા, ચતુસાતમું ગુણસ્થાન, એ ગ્રહણ કરી શકતા નથી. પરંતુ કોઈ નિગોધનો જીવ હોય સૂક્ષ્મ, તે મરીને મનુષ્ય થઈને પાંચમું ગુણસ્થાન પણ પ્રગટ કરી શકે છે. આ તો સૂક્ષ્મની વાત થઈ. અને બાદર નિગોધિયા જીવો છે, કે છે કે બાદર નિત્ય નિગોધ અને ઇતોર નિગોધિયા જીવો મળીને સકલ સંયમ ગ્રહણ કરીને એ જ ભવે મોક્ષે પણ જઈ શકે છે. આવી બી એક વ્યવસ્થા છે, જેવો ગજબ છે. ફરીથી બોલું છું, જે નિગોધના જીવો જે છે એની અંદર સૂક્ષ્મ ને બાદર બે ભેદ પડી જાય છે. એમાં સૂક્ષ્મ જીવો છે તે મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે, મનુષ્ય સુધી જઈ શકે, અને જેને કહેવાય કે દેહ સંયમ ધારણ કરી શકે પાંચમા ગુણસ્થાન સુધી. અને બાદર નિત્ય નિગોધ કે ઇતર નિગોધના જીવો છે તે મરણ કરીને સકલ સંયમ ધારણ કરીને, એટલે કે મુનિ અવસ્થા ધારણ કરીને મોક્ષમાં પણ જઈ શકે છે. આ પ્રમાણેની વ્યવસ્થા પણ જોવામાં આવે છે. બીજી વાત, અસંગની પંચેન્દ્રિય તિર્યંચ છે તે મરીને મનુષ્ય થઈ શકે છે. કદાચ તેને આયુનો બંધ થઈ જાય તો પહેલી નરકમાં જશે, પહેલી નરક સુધી જ જઈ શકશે. અસંગની પંચેન્દ્રિય તિર્યંચ પહેલી નરક થી ઉપર જઈ શકતો નથી. એટલા માટે કે એને મન નથી, અને મન ના હોવાથી એ વિશેષ પાપ પણ કરી શકતો નથી, માટે પહેલી નરક થી ઉપર જઈ શકતો નથી. અને આમ અસંગની પંચેન્દ્રિય મનુષ્યમાં બી જઈ શકે, નરકમાં જાય તો પહેલી નરકમાં જઈ શકે, અને દેવગતિમાં ભવન વ્યંતરમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. ભવનવાસી વ્યંતરવાસીમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અને કોઈ પણ અન્ય તિર્યંચોમાં પણ જન્મ લઈ શકે છે. સંગની પંચેન્દ્રિય જીવ હોય તિર્યંચ, બરોબર, તે બધા જ નરકમાં જઈ શકે છે, જેવો ભોગભૂમિમાં પણ જઈ શકે છે, અને 16 સ્વર્ગ સુધી પણ જઈ શકે છે. સંગની પંચેન્દ્રિય તિર્યંચની વાત છે. તો કે આવી રીતે 16 સ્વર્ગ સુધીની આવી રીતે જેને કહેવાય કે ત્યાં આગળ પણ ઉત્પન્ન થઈ શકે છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી વાર આવે છે, સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર અસંખ્યાત તિર્યંચ જીવો માછલાઓ વગેરે, જેને કહેવાય કે પંચમ ગુણ સ્થાન વર્તી છે. વિચાર કરો તમે, પાંચમું ગુણ સ્થાન માછલાનો જીવ હોય, સમ્યક દર્શન સહિત અને દેશ વ્રત ધારણ કરી લે, અને એવા જીવો મરીને આવી રીતે ઊંચા ઊંચા સ્વર્ગોની અંદર પણ આવી રીતે પ્રાપ્ત થઈ શકે છે. આવા જ પરિણામોની વિચિત્રતા છે. આવા જ એ ગતિને યોગ્ય, એ ગતિની અંદર આવા જેને કહેવાય કે કસાયની મંદતા વાળા પણ એ પરિણામ કરી શકે છે, કે એવી રીતે આવી રીતે ઊંચા ઊંચા સ્વર્ગોમાં પણ જાય, પણ 16 સ્વર્ગથી આગળ જઈ શકતા નથી. એ પ્રમાણે સમજો કે એની એક અલગ 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 વ્યવસ્થાઓ જોવામાં આવે છે. હા ભાઈ, હવે કોઈને પ્રશ્નની અંદર? ઓકે, આપણો અહીંયા આગળ સમય થઈ ગયો છે, બરાબર કે નહીં? આપણે અહીંયા આગળ વિરામ લઈશું. નેક્સ્ટ ટાઈમ આપણે દેવગતિ અને નરક ગતિની બી ચર્ચા કરીશું.
ઓકે, હાજી, બહુ સૂક્ષ્મમાં આજે તમે સમજાવ્યું, અમારે થોડું ફરીથી રેકોર્ડિંગ સાંભળીને બધું ફરીથી ડાયજેસ્ટ કરવું પડશે. બહુ જ
આનંદ. અને જો આજે થોડો વિષય બી એટલો ચાલ્યો કરવાનો, કોઈને ખ્યાલ ના આવ્યો હોય ને તો જરા તમે લખી રાખજો, કદાચ કોઈ બીજો બી વિચાર આવે અઠવાડિયા દરમિયાન તો તમે નોટની અંદર લખી નાખજો. નેક્સ્ટ ટાઈમ કઈ પણ હશે તો પૂછજો મને, જે પણ ખ્યાલ હશે ને હું તમને એ પ્રમાણે બતાવીશ, બરાબર? આગળના આધારે
બહુ બહુ જ, હા, બહુ ચોક્કસ જ્ઞાન ખુલે આવી રીતે જાણતા જાણતા, એટલે બહુ જ આનંદ પણ થયો બધું સાંભળવાનો, સમજવાનો. અને
પંડિતજી,
તમે, હા સંગીતા બેન, કોઈ ક્વેશ્ચન છે?
હા, હમણાં કીધું ને કે પંચમ ગુણ સ્થાન વર્તી પણ હોય છે તિર્યંશ, તો ત્યાં સદાચાર તો એમને નથી હોતું, તો તો પણ પછી કેવી રીતે સબમિગ્રેશન લઈ જાય?
હા, બહુ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો. વાત એમ છે કે એ પર્યાયને યોગ્ય જે પણ સદાચાર હોય ને એ પ્રમાણે કરશે. દાખલા તરીકે સમજો કે વ્રતી શ્રાવક છે ને, તો એટલામાં એનો દાખલા તરીકે તિર્યંશ ગતિનો જીવ છે, તો એને દેશ વ્રત ધારણ કર્યા ને, તો એટલી બે કસાઈ ચોકડીનો ત્યાં અભાવ બી થયો, અનંતાનુબંધીને અપ્રત્યાખ્યાન, તો એટલા કસાયોની મંદતાની અંદર સમજો કે જે બીજા બધા તિર્યંચો હોય ક્રૂર, જે બીજા અનેક પ્રકારના આહાર લે છે ઇત્યાદિ, નોનવેજ ઇત્યાદિ, તો કે છે કે જેનામાં આવો વિવેક જાગ્રત થઈ જાય ને, પછી એ કે છે કે એવી જાતનો આહાર લેતો નથી, એને એવી જાતનો ખ્યાલ આવી જાય છે, કેવાનો મતલબ. અને એમાં વિશુદ્ધિ તો એટલી બધી વધી જાય છે કે જેને કહેવાય કે એ દર બીજા કે ત્રીજે દિવસે પણ આહાર લે એવું બી બને છે, કેવાનો મતલબ. એવું મતલબ કે એટલા અંશે એટલો સંયમ પણ એ પાડે છે, પરંતુ કોઈ એમ કે ત્યાં પાણી તો ગાળવા જતો નથી, ખ્યાલ આવે છે કે નહીં પ્રશ્નો? કે ભાઈ તો ગાળવા તો ગયો નહીં,
બરાબર. એટલે આપણે એમ હમણાં ચર્ચા કે સદાચારના
મનુષ્ય ગતિનો નથી, એ સર્વથા મનુષ્ય ગતિને લાયક તમે સદાચાર એમાં જોવા જાવ ને, તો એ મેન નહીં પડે. એની યોગ્યતા ને યોગ્ય મતલબ કે એની પર્યાય તિર્યંજ ગતિની પર્યાય છે, તો તિર્યંજ ગતિને યોગ્ય એના જેવા દેહવ હશે ને, અથવા તો એવા જેવા પરિણામ હશે ને, એની અંદર જોવામાં આવશે. આપણે આપણી પાસે વિવેક વધારે છે, ભલે એ સમ્યક દ્રષ્ટિ હોય ને તિર્યંજ, એના કરતા પણ મનુષ્ય પાસે કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે પાણી ગાળવું ઇત્યાદિ વિવેકવાળા આપણે જીવ કહેવાઈએ. તો કે આવી રીતે ભલે એને વિવેક ના હોય, પણ એના પરિણામોમાં એટલી કસાયોની મંદતા પણ થઈ જાય છે, અને ઇત્યાદિ મતલબ જે ઘાસ ફૂસ ઇત્યાદિ ખાય છે, બીજું ઇત્યાદિ વગેરે એ ભોજનમાં પણ ગ્રહણ કરતો નથી, એટલો વિવેક એની પર્યાયમાં પણ એને ખ્યાલમાં આવી જાય છે, જાગૃત થઈ જાય છે.
સમ્યક દર્શન પછી, પણ એની પહેલા તો
ના. સમ્યક દર્શન પછી ક્યાં પ્રતિમ આપ, દાખલા તરીકે પંચમ ગુણ સ્થાન તો સમ્યક દર્શન પછી જ આવશે ને. જો અત્યારે વાત નીકળી તો એક મિનિટ કહી દઉં, શાસ્ત્ર ની અંદર કથા પણ આવે છે કે એક ગાય હોય છે, ગાય તો ગાયને બહારમાં પાણી મળતું નથી ને, તો એ શું કરે છે કે અંદર એનું કુવા કે વાવડી જેવું હોય, પેલા આપણે અહીંયા દેશોમાં હોય છે, તો વાવડી ની અંદર જાય છે છેક નીચે સુધી, તો હવે થાય છે એવું કે પાણી તો અંદરમાં છે, પરંતુ શું છે કે જેવું એ અંદર ગયો ને, એ ગાયનો જીવ જેવું અંદર જાય છે, તો ત્યાં અંધારું મળે છે, તો અંધારાની અંદર એ પાણી પીતી નથી અને બહાર નીકળી જાય છે, બહાર જોવે છે તો પ્રકાશ આવે છે, વળી પાછી અંદર ડોક્યું નાખે છે, અંદર જઈને ચાલી જાય છે તો અંધારું આવે છે. તો હવે સમજો એ અંધારાનું એને ખ્યાલ આવીને એ સમજો કે એ પદાર્થોનું પણ એ અંધારામાં સેવન કરતી નથી, એટલો વિવેક એને ઓટોમેટિક જાગૃત થઈ જાય છે, ખ્યાલ આવે છે કે નહીં? મતલબ કે એની પર્યાયને લગતી, એની યોગ્યતાને લગતી જેટલો વિવેક પાડી શકાય એટલી એની ભૂમિકાની અંદર એને મતલબ કે જોવામાં આવે છે. આપણા જેવી ટોટલી ક્રિયા નહીં મળે, પણ પરિણામોમાં એટલી કસાયોની મંદતા એને જીવનમાં એનામાં જોવામાં આવે છે. પણ સમજાય છે બંનેમાં ડિફરન્સ?
એટલે આપણે મનુષ્ય ગતિમાં સદાચાર વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ ના થાય, પણ તિર્યંશમાં જે એવી ભૂમિકામાં છે કે એવું ના હોય, રાઈટ?
મતલબ કે તિર્યંશ ને એવો વિવેક નથી ને, ખ્યાલ આવે છે કે નહીં? દાખલા તરીકે ગાયનો જીવ હશે તો આપણે હું એને અડધો કલાક લેક્ચર આપવા દેશી તો એ સમજશે? નહીં સમજે, એની યોગ્યતા એવી નથી. તીર્થંકર ભગવાનની વાણી તો સમજી લેશે, કારણ કે એ વાણીમાં એવી યોગ્યતા છે, પણ સમજાય ને હું જે કહેવા માંગુ છું?
બરાબર.
કઈક ઈશારા સમજી લેશે, નામ બોલશો તો કદાચ દોડતી આવશે, પણ એને વિશેષ વિચાર નહીં કરી શકે, વિશેષ એને એનામાં એવા જ્ઞાનનો શ્રેયસ્મ નથી કે વિશેષ એ ખ્યાલમાં લાવીને એનું પાલન કરી શકે. બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવ્યો? મનુષ્ય ગતિની અંદર વિશેષ એ પાલન કરી શકે છે, ત્યારે તિર્યંજ ગતિને યોગ્ય એવા વિશેષ પાલન નથી કરતું, તો એની એની પર્યાયને યોગ્ય જેટલી પણ વિશુદ્ધિ જોઈશે અને જેટલી એની ભૂમિકા બને છે, જેટલું એ પાણી શકે છે, તો કે ઇત્યાદિ એ પ્રમાણે સમજો કે એ પ્રમાણે વ્યવસ્થા એની જોવામાં આવે છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે કે આ તિર્યંજ ગતિનો જીવ દર ત્રીજે દિવસે આહાર લે છે, પંચમ ગુણસ્થાન વાળો જીવ ઘાસ ફૂસ ઇત્યાદિ ખાય છે, જેને સમુદ્રની અંદર કે ઇત્યાદિ સમજો જે બી મળતું હોય, કહેવાનો મતલબ એટલો વિવેક એનામાં ત્યાં જાગ્રત થઈ જાય છે, કહેવાનો મતલબ. સો હવે ત્યાં પણ સૂર્યનો પ્રકાશ પડે, તો વાત એમ છે કે ઉપરના પાણીમાં તળાવના પાણી હોય તો તળાવના અને ઝરણાના પાણી હોય તો સૂર્યના પ્રકાશની અંદર એ પાણી આપણે સ્વચ્છ અને પવિત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં કહેવાનું? તો એવી ટાઈપનું પાણી વાપરશે ઇત્યાદિ, એને એની પર્યાયને યોગ્ય જેટલો વિવેક હશે એટલો આપણે એ પાડે છે. સર્વથા તમે મનુષ્ય પર્યાય જેટલો તમે એનામાં ઘટિત કરવા જશો તો એ બનતું નથી અને બને નહીં, કારણ કે એની એવી યોગ્યતા નથી. એટલે જ્યાં જ્યાં જે જે પ્રમાણે એની યોગ્યતા હોય ને એ પ્રમાણે સમજવું. જો આપણને યોગ્યતા છે છતાં પણ આપણે નથી પાડતા તો એટલું આપણું પ્રમાદનું સૂચન છે, અને એને તો એની યોગ્યતા જ નથી. પોઈન્ટ સમજાય છે કે નહીં? બંનેમાં ડિફરન્સ છે. એટલે આપણને વધારે દોષ લાગે એના કરતા જો એવી રીતે પાડીએ ના તો. આપણે કેવાનો મતલબ
બરાબર, કેમ કે આપણામાં પ્રમાદ છે અને એનામાં પ્રમાદ નથી પણ વિવેક નથી.
હા, એટલે મૂળ દોષ પણ લાગે છે.
પ્રમાદ છે.
તારે જૈન દર્શન નું બેરોમીટર ક્રિયાથી નહીં આપવું. મૂળ બેરોમીટર છે પ્રમાદ. તો ભલે કદાચિત એ ઘાસ ફૂસ બી કાપતી હશે, ઇધર ઉધર ફરતી બી હશે, પરંતુ એનામાં એટલા પ્રમાદ ના અંશ ઓછા છે એટલે એને દોષ ઓછો લાગે છે. કઈ સમજાય છે કે નહીં? સમજો બરોબર. અને મનુષ્ય ગતિ નો જીવ હોય ને સમ્યક દ્રષ્ટિ હોય અને ચોથા ગુણસ્થાન વાળો છે, તો ચોથા ગુણસ્થાન વાળો હોવા છતાં પણ વિવેક રાખતો હોવા છતાં પણ ઓલા તિર્યન ગતિના પંચમ ગુણસ્થાન વાળા કરતા આ ચોથા ગુણસ્થાન વાળાનો પ્રમાદ વધારે છે, તો ઓલા તિર્યન કરતા આને દોષ વધારે લાગે છે. કોને? ચોથા ગુણસ્થાન વાળા મનુષ્ય ગતિના જીવની વાત કરું છું, સમ્યક દ્રષ્ટિની વાત કરું છું. બંનેમાં ડિફરન્સ સમજાયો? એક મનુષ્ય ગતિનો ચોથા ગુણસ્થાન વાળો જીવ લો અને એક તિર્યન ગતિના પાંચમા ગુણસ્થાન વાળો જીવ લો, તો કે છે કે બંનેમાં દોષ કોને વધારે લાગે? કે કદાચિત એની ક્રિયાઓ એવી ન જોવામાં આવતી હોય પાલનની, તો પણ એનામાં પ્રમાદ ઓછો છે એટલે દોષ ઓછો લાગે છે. અને આનું થોડુંક પાલન જોવામાં આવતું હોવા છતાં પણ પ્રમાદ પાંચમા વાળા કરતા ચોથાને વધારે છે એટલે પાંચમા વાળા કરતા ચોથાને દોષ વધારે લાગે છે. એટલે જૈન દર્શન નું જે બેરોમીટર છે, બહારની ક્રિયાથી નથી, માપદંડથી નથી, એ ક્રિયાઓના માધ્યમથી તો અંદરના પરિણામ બતાવવામાં આવે છે. હવે એવું દર વખતે નિયમ નથી કે જેવી ક્રિયા હોય એવા પરિણામ હોય, પણ જેવા અંતરંગમાં પરિણામ હોય તો બહારમાં એવી પણ ક્રિયા એની જોવામાં આવે છે. એમ અંદરથી બહારની વ્યાપ્તિ જોવામાં આવે છે. એવી અનેક પ્રકારની ચર્ચાઓ છે. બરાબર કે નહીં? જેને કહેવાય છે.
બઉ સરસ, બઉ સરસ. આજે સમય થઈ ગયો છે આપણો. નિલેશભાઈ, તમારે લેવું પડ્યું આજે, તમને ભાનુબેન છો તમે ઓનલાઈન? એક બે જ મિનિટ નિલેશભાઈ, ભાનુબેન છો તમે? ઓકે. હા નિલેશભાઈ, આપણે જે નેક્સ્ટ ટાઈમ ગુરુદેવશ્રીની જન્મ જયંતિમાં આપ જે પ્રવચન આપવામાં છો, એની પહેલા માટે ઇન્ટ્રોડ્યુસ કરવા માટે તમને અમારે ખાલી તમારું બે મિનિટ માટે તમારો પરિચય જોઈતો હતો, તો એના માટે તમે અમને કહી શકશો થોડુંક બે મિનિટમાં, તો અમે અહીંયા આપી શકીએ મેનેજમેન્ટને
મારા વિશે.
હા હા, આપના વિશે. હા
હા હા, ઓકે. મારા વિશે તો મતલબ કે નિલેશભાઈ રમેશચંદ્ર શાહ મારું પૂરું નામ છે. અહીંયા વર્ષોથી હું બોમ્બેમાં જ રહું છું અને એજ્યુકેશન મેં FIGC સુધીનું જ કરેલું છે. અને મને મતલબ કે આ બધા જે સંસ્કાર મળ્યા છે એ બધા જેની અહીંયા મતલબ ઇન્ડિયામાં ચાલતી શિબિરોના માધ્યમથી મને મળ્યા છે. લગભગ છેલ્લા 16 વર્ષથી આ માર્ગમાં હું જોડાયેલો છું. અત્યારે મારી એજ 40 છે અને 16 વર્ષથી જેને કહેવાય કે દર વર્ષે લગભગ મેં ઇન્ડિયામાં અલગ અલગ સ્થાનોમાં જે શિબિરો ચાલતી હોય એ બધી એટેન્ડ કરેલી છે. છેલ્લા 8-9 વર્ષથી મતલબ કે ત્યાં અમારે ચૈતન્ય ધામ જે ગુજરાતમાં આવેલું છે એના સાથે હું સંકળાયેલો છું. ત્યાં લગભગ 9 વર્ષથી ત્યાં આગળ હું શિબિરોમાં પ્રવચન કરું છું અને 3 વર્ષથી દસ્તક સંત પર્વમાં પણ બહાર જાઉં છું. અને આ પ્રમાણે દૈનિક મારો રેટિંગમાં સ્વાધ્યાય હોય છે ગુરુદેવ શ્રીનો, મૂળ ગ્રંથોનો. અને મતલબ કે તમને પ્રેરણા આપવા માટે તે વાત કરું કે આ ટોટલી જે જીનાગમના સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતોની બધી મેં મતલબ એક્ઝામ આપેલી છે. ત્યાં મારે ગુજરાતની અંદર આ પ્રમાણેની એક્ઝામો આખું વર્ષ મનાવવામાં આવે છે. દાખલા તરીકે 6 ઢાળા વર્ષ મનાવ્યું તો 6 ઢાળાના આખા વર્ષના પેપરો નીકળે, ક્વેશ્ચન આન્સર, અને એના પછી ફાઇનલ એક્ઝામ આપવાની હોય તારંગા સિદ્ધ ક્ષેત્ર છે ત્યાં જઈને. તેવી રીતે 6 ઢાળા છે, તત્વાર સૂત્રના 2 વર્ષ, પ્રશ્નોત્તરી માળાના 2 વર્ષ, કરણાનિયોગના 2 વર્ષ, આવી રીતે ઇત્યાદિ અનેક પ્રકારના વર્ષોની એક્ઝામો આપીને મતલબ કે આ પ્રમાણેનું વાંચન કરીને મતલબ કે એવી રીતે આપણે તૈયાર થયા છે. અને એ અને અત્યારે વર્તમાનમાં સિમંદર જિનાલય બોમ્બેની અંદર મારી રોજ સવારે મતલબ કે 15 કલાક સવારે સોમવારથી મતલબ મંડે ટુ સેટરડે મારી તત્વ ચર્ચા ચાલે છે પ્રવચન સાર ઉપર. અને સન્ડે સવારે 9:30-10:15 હર સન્ડે તત્વાર સૂત્ર પર મારા ક્લાસીસ ચાલે છે, અને રોજ રાત્રે અહીંયા આગળ અમારે એક ભાઈ ની ત્યાં આગળ રોજ રાત્રે અલગ મતલબ કે પ્રવચનો ગ્રંથો ઉપર અમારે એનો સ્વાધ્યાય ચાલે છે. વર્તમાનમાં પદ્મનંદી પંચવિશિતિકા ઉપર અમારો સ્વાધ્યાય ચાલે છે. આમ આટલા વર્ષથી હું આ ધર્મ માર્ગમાં આ રીતે જોડાયેલો છું. મારો પોતાનો બિઝનેસ છે અને
બરાબર. હેલો હેલો હિરેશ ત્યાં સુધી આપણે જીનવાણી સુધી લઈ લઈએ. સંગીતાબેન તમે છો, લઈ શકશો?
નિજ નિધિ નિજ મેં બતાઈ યહાં અનંત ઉપકાર હૈ ઇસકે લિયે વિતરાગી દેવ કો વંદના શત બાર હૈ ઇસકે લિયે ચિનવાણી માં કો વંદના શત બાર હૈ ઇસકે લિયે નિરગ્રંથ ગુરુ કો વંદના શત બાર હૈ. બોલો જીનવાણી માતનો
જય હો જય હો જય હો. હાજી
નિલેશભાઈ આવી ગયા છે.
હા નિલેશભાઈ સોરી ડિસ્કનેક્ટ થયો. બસ એ જાણવું હતું, બહુ જ પ્રેરણાદાયી છે આપનું જીવન. તો અમારે બધા મોનામાં જે બી લોકો છે બધાને, બધા મુમુક્ષુ સમાજને બધાને પ્રેરણા મળે એટલા માટે જ અમારે ઇન્ફોર્મેશન જોઈતી હતી. તો અમે બધાને કહી શકીએ કે કેવી રીતે શું શું પ્રેરણાદાયક રહી શકે જીવનમાં, ક્યાં ક્યાં કેવી રીતે તમે સેલ્ફ સ્ટડીથી બધું આવી રીતે આગળ આવી રીતે આધ્યાત્મિક જગતમાં આગળ વધ્યા છો ખાલી સેલ્ફ સ્ટડીથી, અને તો એ કેટલું અમારા માટે પણ ઇન્સ્પિરેશનલ છે. તો એ અમારે આખો કન્વે કરવો હતો મેસેજ, તો અમે કરી શકીશું. થેન્ક યુ વેરી મચ નિલેશભાઈ, અને આપણે મળીશું નેક્સ્ટ સેશન.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.